Order, please. Katanaikwaryage nivedana, Garu Mantrivaruni, Parliamentary Stavara Niyoga Pilibandha Karaka Sabhava Itamathma Kapeyumin, Amahansen Vartamana Stavara Niyoga Yavat Karanikara Nuduru Anagathayedi Parliamentary Visin Anumathi Kirimata Avashya Katayutu Kirimata Pera Eki Yojita Parliamentary Stavara Niyoga Avasan Ketumpata Pilibandha Tavadurata Salaka Balima Pinisa Vishesha Rasvimak Adina Aparabhaga 3 Theatre Parliament Sankinne Karaka Sabha Anka 1 Edi Pavathimata Siyalu Katayutu Sunam Karati Bevin Eki Yojita Ketumpata Pilibandha Denumath Kirimatat ඒ පිළිබඳ සාකච්ඡා කිරීමටත් පැමිණ සහභාගී වන මෙන් සියලුම ගරු පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන්ට මෙයින් දන්වනු ලැබේ. ලිපි ලේඛනාදිය පිළිගැන්වීම ගරු අභ්‍යන්තර කටයුතු වයඹ සංවර්ධන හා සංස්කෘතික කටයුතු අමාත්‍යතුමා.
ගරු කථානායකතුමනි 2011 සහ 2012 වර්ෂ සඳහා පුජ්‍යලීන් ලියාපදිංචි කිරීමේ දෙපාර්තමේන්තුවේ කාර්ය සාධන වාර්තා මම ඉදිරිපත් කරමි. මෙම වාර්තා අභ්‍යන්තර පරිපාලනය හා රාජ්‍ය කළමනාකරණය පිළිබඳ ආංශික අධීක්ෂක කාරක සභාවට යොමු කළ යුතුයි මම යෝජනා කරමි.
ගරු නිවාස ඉදිරිකීම් අමාත්‍යතුමා.
ගරු කථානායකතුමනි 2013 වර්ෂය සඳහා ශ්‍රී ලංකා රාජ්‍ය ඉංජිනේරු සංස්ථාවේ වාර්ෂික වාර්තාව සහ 2013 වර්ෂය සඳහා ජාතික නිවාස සංවර්ධන අධිකාරියේ වාර්ෂික වාර්තා මම ඉදිරිපත් කරමි. මෙම වාර්තා සෞඛ්‍ය හා මානව සුබ සාධනය සමාජ සවිබල ගැන්වීම පිළිබඳ ආංශික අධීක්ෂණ කාරක සභාවට යොමු කළ යුතුයි මම යෝජනා කරමි.
ගරු සංවර්ධන උපාමාර්ග හා ජාත්‍යන්තර වෙනදා අමාත්‍යතුමා.
ගරු කථානායකතුමනි 1979 අංක 40 දරන ශ්‍රී ලංකා අපනයන සංවර්ධන පනතේ 14 වෙනි වගන්තිය යටතේ සෙස්බදු සම්බන්ධයෙන් සංවර්ධන උපාය මාර්ග හා ජාත්‍යන්තර වෙළඳ අමාත්‍යවරයා විසින් පනවන ලදුව 2016 නොවැම්බර් 11 වෙනි දිනෙහි අංක 1992 න් 52 දරන අතිවිශේෂ ගැසට් පත්‍රයේ පළ කරන ලද නියෝග මම ඉදිරිපත් කරමි. මෙම නියෝගය ජාත්‍යන්තර සම්බන්ධතා පිළිබඳ ආංශික අධීක්ෂණ කාරක සභාවට යොමු කළ යුතුයි මම යෝජනා කරමි.
ගරු කාරක සභා වාර්තා පිළිගැන්වීම ප්‍රවාහනීය සම්නිවේදනය පිළිබඳ ආංශික අධීක්ෂණ කාරක සභාවේ වාර්තාව එම කාරක සභාවේ සභාපති ගරු චමල් රාජපක්ෂ මහතා වෙනුවෙන් MHM සල්මන් මැතිතුමා විසින් පිළිගැන්වීම.
Mr. Speaker, I present the report of the Sectoral Oversight Committee on Transport and Communication on Regulations under Motor Traffic Act, Annual Report of the National Transport Commission for the year 2013. And annual reports of the Sri Lanka Ports Authority for the years 2012, 2013, and 2014 referred to the said committee.
Saukya samanava subasadane samaja savage savibala ganvim pilimada aanchika adhikshana karak sabhaye vartava ema karak sabhave sabhapati garu Lucky Jayawardena mathuma wenuen garu Ajith Manapera mathuma visin piliganvima
saha manava subasadane සමාජ සයිබල ගැන්වීම පිළිබඳ ආංශික අධීක්ෂණ කාරක සභාව වෙත යොමු කරන ලද දිවි නැගුම සංශෝධන පනත් කෙටුම්පත සම්බන්ධයෙන් එම කාරක සභාවේ වාර්තාව මම ඉදිරිපත් කරමි.
පෙස්සම් පිළිගැන්වීම ගරු WDJ සෙන්රත්න මැතිතුමා.
ගරු කථානායකතුමනි කුරුවිට බන්ධනාගාරයේ සේවය කරන RYK ප්‍රියන්ත කුමාර මහතාගෙන් ලැබුණු පෙස්සම පිළිගන්වමි.
ගරු HM ෆෞසි මැතිතුමා.
Honorable Speaker, I present the petition received from Mrs. M.A. Neeta of number 395, Madhukama Road, Nagoda Kalutara.
Garu Manusha Nanakar Mettuma.
Garu Kathanayakathumani, Urugas Manghandiya, Kailanta, Salasavaniyana Lipinahi Padinchi, Buddhika Sampath Jayathilika Mahathagen Labunu Petsama, Piliganvami.
Garu A. Vijayathunga Mettuma. Garu Ajith Manapera Mettuma.
Garu Kathanayakathumani. Jaila, Utrubatagama, Everivatapara, Anka Tunsi, Hata, Alairak, Eldarana, Stani Padinki, R. Bandula Mahatagan Labun Petsama, Piliganami.
And I may Pesam Mahajan, Pesam Pilimada, Karkas about Yamakurnueta, Wachika Piritura Pekchak and the Pasna, Garbuddika Patina Metuma, Patrick Karmanta, Karmanta Matumagin a cemeter.
Ano
Garukatana Gatumani Etuma Adahani Sadika and a Prasna. එතුමා අහනවා 2015 වන විට ශ්‍රී ලංකාවේ සාධිකා වගා කරන භූමි ප්‍රමාණය කොතනද කොපමණද කියලා හෙක්ටයාර් 1022ක් දෙදස් දහයිඉදර දෙදස් පහළව දක්වා වසර පහතුළ සාධික්කා නිෂ්පාදනය වර්ෂය අනුව වෙන්වෙන් වශයෙන් කිලෝග්‍රෑම් ප්‍රමාණයක් අහනවා. දෙදස් දහයේ 23,50,000යි. 2011 21,10,000යි. 2012 20,02,000යි. 2013 25,45,000යි. 2014 29,60,000යි. 2015 27,50,000ක් වගා කරලා තිබෙනවා. රජය ගොවීන්ගෙන් ඍජුවම සාධිකා මිලදී ගන්නවද කියලා අහනවා. ඒකට පිළිතුර නැත. ඊළඟ එක අදාළ නැත. ආ එක සාධිකා නිෂ්පාදන ඉහළ දැමීමට රජය පියවර ගන්නේද කියන එකට පිළිතුර ඔව්. ඒකට ගන්න පියවර මොනවද කියලා අහලා තියෙනවා. මෙන්න මේ පියවර තමයි රජය විසින් ගන්නේ. අපනයන කෘෂිකර්ම දෙපාර්තමේන්තු මගින් සාධිකා වපසරිය වැඩි කිරීම සඳහා නව වගා ඇතිකිරීමට අවශ්‍ය නිරෝගී පැළ නිෂ්පාදනය කර වගාකරුවන්ට 50%ක් ආයෝජන ආධාර ක්‍රම යටතේ ලබා දෙනවා. එවැගේම ධන සවිය ගෙවතු වැඩසටහන යටතේ අක්කර කාලට අඩු ගෙවතු සඳහා සාධිකා පැළ නොමිලේ ලබා දීමත් රජය විසින් සිදු කරනවා. වගා කිරීමට අවශ්‍ය යහපත් කෘෂිකාර්මික පිරිවෙත් පිළිබඳ උපදෙස් හා පුහුණුව ගොවීන් වෙත නොමිලේ ලබා දෙනවා. පවත්නා වගාවල ඵලදායීතාවයේ වැඩි කිරීම සඳහා අවශ්‍ය උපදෙස් හා පුහුණුව නොමිලේ ලබා දීම හා ආයෝජන ආධාර ලබා දීමත් රජයෙන් කෙරෙනවා. රෝග පලිබෝධ ඇතිවෙන අවස්ථාවල ඒවා පාලනය කිරීමට අවශ්‍ය පියවර අපනයන කෘෂිකර්ම දෙපාර්තමේන්තුව විසින් ක්‍රියාත්මක කරනවා. උසස් තත්ත්වයේ සාධිකා නිෂ්පාදනය කිරීම සඳහා විශේෂ ආයෝජන ව්‍යාපෘති ක්‍රියාත්මක කිරීමත් කරනවා. අගය එකතු කළ නිෂ්පාදන කෙරෙහි පාර්ශ්වකරුවන් යොමු කිරීම සඳහා විශේෂ ආයෝජන ව්‍යාපෘති ක්‍රියාත්මක කිරීමකුත් රජයෙන් කෙරෙනවා. සාධිකා වගාවේ ගුණාත්මක සහ ප්‍රමාණාත්මක වැඩිදියුණු කිරීම උදෙසා සාධිකා වගාවට අදාළ විවිධ ශේෂ්ත්‍රෝත්තේ පරීක්ෂණ සිදු කිරීමත් මේ ආදී කරුණු තමයි රජයේ පැත්තෙන් සාධිකා වගාව දියුණු කිරීමට කරන්නේ. ඈ ප්‍රශ්නයට පිළිතුර පැන නොනගි.
හොඳයි ගරු මන්ත්‍රීතුමා, මේ ඖෂධ වාද්‍ය ගැන දක්වන උනන්දු අපි අගය කරනවා. පළවෙනි ප්‍රශ්නේ අහන්න.
මේ සමහරුන්ට හිනා
නෑ. ඒක හිනාවට කාටවත්
නෙමෙයි. ඒක තමයි ගරු කථානායකතුමනි, ඇත්තටම මේ එක එක ශේෂ අරවයා මෙහෙම ප්‍රශ්නානේ. එතකොට මේ ශේෂය පිළිබඳ රටෙත් මාධ්‍ය තුලත් පාර්ලිමේන්තු තුලත් සංවාදයක් ඇති වෙනවා. මේ වගාවන් පිළිබඳව විතර නෙවෙයි, දැන් හෙට අපි කතා කරනවා ගරු කථානායකතුමනි. ප්‍රශ්නයක් මම දාලා තියෙනවා, මේ මාතලේ වහකෝට්ටේ ප්‍රදේශයේ දීවත් වෙනවා පෘතුගීසි සම්භවයක් සහිත ශ්‍රී ලාංකිකයෝ. දැන් අද ඊළඟ මගේ ප්‍රශ්නයක් එනවා
වන්නේ අපි අද සාධිකා ගැන කතා කරමු.
සාධිකා ප්‍රශ්නට ආවොත් මම දැනගන්න කැමතියි. මේක මට විෂයවාරමතුමාගෙන් අහුව නම් තමයි උත්තර ගන්න පුළුවන්. මේ ජනමාධ්‍යමතුමාගේ පළාතේ සාධික ටිකක් හරි ඇතිනේ. ඔව්, ඒ නිසා මට ඔබතුමාගෙන් මම අවධානය යොමු කරන ඔබතුමා හරහා අදාළ විෂයවාරමතුමාට අවධානය යොමු කරන්න කියලා. දැන් අපි බැලුවොත් 2010 ඉඳලා 2015 දක්වා ඔබතුමා දුන්නු සංඛ්‍යාලේඛන අනුව දළ වශයෙන් සාමාන්‍ය ලංකාවේ සාධිකා නිෂ්පාදනය කරන භූමි ප්‍රමාණය එකම ප්‍රමාණයක තමයි මේ දෝලණය වෙලා තියෙන්නේ. දැන් භූමි ප්‍රමාණය වැඩි නොකර නිෂ්පාදනය වැඩි කිරීමට අමාත්‍යංශය මට්ටමින් සුවිශේෂී වැඩපිළිවෙලක් පිළිබඳව ඔය අර සඳහන් කරපු කාරණාවල එපමණ සඳහන් වුණේ නැහැ. ඒ නිසා නියත භූමි ප්‍රමාණය අපි දන්නවා වගා බිම් ප්‍රමාණය එක්කෝ අඩු වෙනවා එක්කෝ නියතයි. හැබැයි අඩු වීම තමයි අපිට දකින්න තියෙන්නේ. ඉතින් මේ අඩු වෙන භූමි ප්‍රමාණය තුළ වැඩි නිෂ්පාදනයක් ඉලක්ක කරගත්ත මොකද්ද අමාත්‍යංශයට තියෙන දැක්ම සහ වැඩපිළිවෙල?
මේ පිළිබඳ අපි සුවිශේෂ අවධානය ඇමෙත්තුමාට යොමු කරන්න කියලා දැනුම් දෙනවා.
හොඳයි. දෙවෙනි ප්‍රශ්නේ.
මම විශ්වාස කරන්නේ නැහැ මේ වගා කරන ගොවියාගේ දරුවා ඒ වගාවම සිදු කරන ගොවියෙක් බවට පත්විය යුතුයි කියලා. හැබැයි අපේ රටට දැන් ගොවීන් කියන කාරණයට වඩා වැදගත් වෙන්නේ කෘෂි නිෂ්පාදකයන්. ඒ ආකල්පමය සහ නාමකරණයේ පවා වෙනසක් විය යුතු යුගයක්. දැන් විශේෂයෙන්ම වර්තමාන පරම්පරාව අතරේ තියෙන මේ ස්මාර්ට් ෆෝන් එක, අන්තර්ජාලය, සමාජ දාලා වෙබ් අඩවි, මේ සාධිකා වේවා
අනිත් සාධිකා ගැන කතා කරමු.
ඒක තමයි මේ අහන්නේ.
හොඳයි.
සාධිකවලට අදාළ තමයි මේ ප්‍රශ්නේ අහපුවාම තේරෙයි.
ඔව්.
මේ දවස්වල හිරගෙදර ඉන්නකොට හොඳයි ඔය හපහප ඉන්න පුළුවන්.
හොඳයි කියන්න.
ඒ නිසා ගරු කතානායකතුමනි මම අහන්නේ මේ සමාජ ජාලා වෙබ් අඩවිත් ඒ වගේම නූතන තොරතුරු තාක්ෂණයත් ඒ වගේම අන්තර්ජාලයත් පාවිච්චි කරන්න පුළුවන් තරුණ කුසි නිෂ්පාදකයන්ට නව දැනුම ලබා ගන්නත් ඒ වගේම අලවිකරණෙදිත් ඒ වගේම මිලත් ප්‍රදේශයෙන් ප්‍රදේශයට මිල වෙනස් වෙමින් නිෂ්පාදකයා සූරාකෑම් අතරමැදියාගේ නතර කරන්න මේ තාක්ෂණය පාවිච්චි කරන්න පුළුවන්. ඔබතුමා ලබා දුන්නු පිළිතුර තුළ මේ කෘෂිකර්මයේ යෙදෙන නූතන පරම්පරාවට තොරතුරු තාක්ෂණය අන්තර්ජාලය සමාජ ජාලා වෙබ් අඩවි භාවිතා කිරීම පිළිබඳවත් ඒ හරහා තමුන්ගේ නිෂ්පාදන අලෙවි කර ගැනීම පිළිබඳවත් ඒ වගේම මිල සාධාරණව ලබා ගැනීම පිළිබඳවත් පුහුණු වීම හෝ එවැනි වැඩපිළිවෙළක් පිළිබඳ සඳහන් වුණේ නැහැ. දැන් ඉන්දියාව මේ කාරණේදී අපිට වඩා ගොඩක් ඉදිරියෙන්. ඉන්දියාවේ තරුණ කෘෂි නිෂ්පාදකයා මම ගොවියා කියන්නේ කැමති නැහැ කෘෂි නිෂ්පාදකයා මේ අන්තර්ජාලය සමාජ ජාලා වෙබ් අඩවි හරහා නිර්මාණය කරගත්ත ක්‍රමවේදකිනුයි ඔවුන්ගේ අලෙවිකරණ කටයුතු වල දෙන්නේ. ඒ නිසා මෙතන සම්බන්ධයක් තියෙනවා මේ තොරතුරු තාක්ෂණය සහ සමාජ ජාලා වෙබ් අඩවිල. මොකද ඒ සම්බන්ධයෙන් අමාත්‍යංශයේ තියෙන දැක්ම සහ වැඩපිළිවෙල.
අපි මේ පිළිබඳ අමාත්‍යතුමාගේ අවධානය යොමු කරලා පැහැදිලි පිළිතුරක් දෙන්න. ඒකට වෙනම අමාත්‍යංශය දරන්න ඕන මාස 3ක්වත් මේකට උත්තර දෙන්න.
තුන්වෙනි ප්‍රශ්නේ.
මේ මම කල්පනා කරේ ගරු කතානායකතුමනි අපේ රටේ අපනයන කෘෂිකර්ම ශේෂයට අදාළව තාමත් අපි කතා කරන්නේ මේව සුළු අපනයන භෝග විදියට. ඇත්තටම මේ සුළු අපනයන භෝගයයි හඳුන්වන ඒත් ප්‍රසිද්ධිය කතා කරනකොට නාමකරණය කරලා තියෙන අපනයන කෘෂිකර්මයට අදාළ මේ භෝග ලෝක වෙළඳපොළ තුළ ඉල්ලුමට අපිට තාම සැපයුම දී ගන්න බැරි වෙලා තියෙනවා. ඒ සැපයුම දීමේදී පාසල් අධ්‍යාපනයේ සිට විශ්වවිද්‍යාල සහ තෘතීක අධ්‍යාපනයේ දක්වා ක්‍රමවේදයක් ඇති කරගත යුතුව තියෙනවා. නිසා ඒ අධ්‍යාපනික අංශයට අමාත්‍යංශය තුළ වැඩපිළිවෙලක් තියෙනවා.
හොඳයි තුන්වෙනි ප්‍රශ්නේ අපේ ඇමතිතුමා
ඒ වැදගත් කාරණයක් ඉදිරිපත් කරේ ඒක අපි අමාත්‍යංශයට.
හොඳයි ඇමතිතුමාට දිරිකන් බොහොම ස්තුතියි ගරු SVL එන්ජිනර් ඇමතිතුමා අධ්‍යාපන ඇමතිතුමාගේ ඇසීමට. ඕනබ විහාර එන්ජිනර් නෝ. ගරු T රංජිත් සොයිසා ඇමතිතුමා. ගරු චමින්ද විජේසිරි ඇමතිතුමා පළාත් සභා හා පළාත් පාලන ඇමතිතුමාගේ.
මම අහනවා ගරු කතානායකතුමනි.
හතර ගරු කතානායකතුමනි ආ එක ඌව පළාතේ වත්මන් ප්‍රධානමැතිතුමා බලයට පත්වීමෙන් පසු ලබා දුන් මුළු රැකියා සංඛ්‍යාව 1816යි. එම පුජ්‍යලීන්ගේ නම් හා රැකියා ලබා දී ඇති ආයතනවල විස්තර අහලා තිනවා අධ්‍යාපන ක්‍රීඩා සෞඛ්‍ය කෘෂිකර්ම මාර්ග සංවර්ධන ඌව පළාත් රාජ්‍ය සේවා කොමිෂන් සභා ආදී වශයෙන් ඒක ඇමනුමක් තියෙන එක සභාගත කරන්න. තුන ආයතනවල ඇති පුරප්පාඩු සඳහා ඌව පළාත් ගරු ආණ්ඩුකාරතුමාගේ අනුමැතිය මත තනතුරු වලට අදාළව අනුමත බඳවා ගැනීමේ පරිපාටියේ සඳහන් සුදුසුකම් මත බඳවා ගැනීම සිදු කර ඇත. තුන දෙක කළමනාකරණ සේවා දෙපාර්තමේන්තුවේ වර්ගීකරණය අනුව MN1 හා ඊට ඉහළ සේවා ගණයන්ට අයත් තනතුරු සඳහා දීපව්‍යාප්ත සේවයේ තනතුරු හැර බඳවා ගැනීමේ බලතල ඌව පළාත් රාජ්‍ය සේවා කොමිෂන් සභාව වෙත පවරා ඇත. ඒ අනුව එකී තනතුරුවල පවතින පුරප්පාඩු සඳහා බඳවා ගැනීමට අවශ්‍ය ඉදිරි කටයුතු සිදු කරන මෙන් ඌව පළාතේ ප්‍රධාන ලේකම්ගේ නිර්දේශ අනුව බඳවා ගැනීම සම්බන්ධයෙන් ඌව පළාත් රාජ්‍ය සේවා කොමිෂන් සභාව විසින් කටයුතු සිදු කර ඇත. ඌව පළාතේ රාජ්‍ය සේවා කොමිෂන් සභාවේ හා ගරු ආණ්ඩුකාරතුමාගේ අනුමැතිය අනුව එක් එක් තනතුරුවලට බඳවා අදාළ බඳවා ගැනීමේ පරිපාටියේ විධිවිධාන අනුගමනය කරමින් අයුදුම්පත් කැඳවීමට කටයුතු කර ඇති අතර බාහිරව හා අභ්‍යන්තරව සම්පූර්ණ කළ යුතු පුරප්පාඩු සංඛ්‍යාවන් පදනම් කරගෙන බාහිර හා අභ්‍යන්තර අයුදුම්කරුවන්ගෙන් වෙන්වෙන් වශයෙන් පුවත්පතේ හෝ ගැසට් පත්‍රයේ පළ කරන අයුදුම්පත් කැඳවීමේ නිවේදන සහ අභ්‍යන්තර නිවේදන මගින් අයුදුම්පත් කැඳවා ඇත. නියමිත සුදුසුකම් සහිත අයුදුම්පත් සංඛ්‍යාව පුරප්පාඩු සංඛ්‍යාවට වඩා වැඩි වූ විට තරඟ විභාගයක ලකුණවල ප්‍රමුඛතාවයේ මතද අයදුම්පත් සංඛ්‍යාව පුරප්පාඩු සංඛ්‍යාවට වඩා අඩු වූ විට සුදුසුකම් පරීක්ෂා කිරීමේ සම්මුඛ පරීක්ෂණයක නිර්දේශ මතද බඳවා ගැනීම සිදු කර ඇත. ඒ අනුව අදාළ අයදුම්පත් කැඳවීමේ නිවේදනයේ හා බඳවා ගැනීමේ පරිපාටිවල සඳහන් කොන්දේසි අනුව ඌව පළාත් රාජ්‍ය සේවා කොමිෂන් සභාවේ සහ ගරු ආණ්ඩුකාරතුමාගේ අනුමැතිය අනුව සියලු පත්වීන් ලබා දී ඇත. තුන, ඌව පළාත් රාජ්‍ය සේවා කොමිෂන් සභාව විසින් පවරා ඇති බලතල ප්‍රකාරව PL කාණ්ඩයේ සේවා ගණයන්ට අයත් තනතුරුවලට බඳවා ගැනීම අමාත්‍යාංශ ලේකම්වරුන් දෙපාර්තමේන්තු ප්‍රධානීන් හා පළාත් පාලන ආයතන ප්‍රධානීන් වෙත පවරා ඇත. ඒ අනුව AA ආයතනවල ඇති වන පුරප්පාඩු ඉතා සීමිත බැවින් ඒ සඳහා අයදුම්පත් කැඳවා විභාග පවත්වා බඳවා ගැනීම සිදු කළ හොත් ඒ සඳහා වැයවන කාලය ශ්‍රමය ධනය ඉතා අධික බැවින් බඳවා ගැනීමේ පරිපාටියෙන් බැහැරව බඳවා ගැනීමට ගරු ආණ්ඩුකාරතුමාගේ පූර්ව අනුමැතිය ලබා ගැනීමට කටයුතු කරයි. එම අනුමැතිය ලද පසු සම්මුඛ පරීක්ෂණයක් මගින් සුදුස්සන් තෝරාගනු ලබයි. එසේ තෝරාගනු ලැබූ අයදුම්කරුවන් වෙත පත්වීම් ලබා දීමට නැවත ගරු ආණ්ඩුකාරතුමාගේ අනුමැතිය ලබාගෙන අදාළ පත්වීම් බලධාරීන් විසින් ලබා දී ඇත. හතර, ඔව් ආ අදාළ නොවේ.
ගරු කථානායකතුමනි, මගේ පළවෙනි අතුරු ප්‍රශ්නේ මම හිතන්නේ එතුමා කලින් අපේ මන්ත්‍රීතුමාගේ ප්‍රශ්න වලටත් කිව්වේ අමාත්‍යංශයෙන් විමසන්නේ කියලා. ගරු අමාත්‍යතුමා මෙතනට එන්නේ නැහැ කථානායකතුමනි. ඉතින් මම ඔබතුමාට අවධානය යොමු කරනවා අපේ හැන්සාර වලින් 246 කොළඹ 279 අපේ හිටපු රාජ්‍ය අමාත්‍යතුමා නම් එතුමා අයින් වෙන හේතුව මේවද දන්නේ නැහැ. එතුමා සඳහන් කරනවා මොකද එතුමා විසින් බඳවාගත්ත උපදේශකවරු දීපු පත්වීම් 8 දිනෙකගේ අත්හිට වුණොයි කියලා. ඉතින් ගරු කථානායකතුමනි, එතුමා සඳහන් කරනවා ප්‍රියංකර ජයවර්ධන රාජ්‍ය අමාත්‍යතුමා ගරු කථානායකතුමනි වහා මේ අත්හිටුව කියා ඒ සම්බන්ධව අපි නියෝග කරලා තිබෙනවා. අපිට ඒ දන්වා තිබෙනවා ඒ අත්හිටුවා තිබෙන බව. නමුත් එතුමා නැවත වාර්තාවක් කර ගරු කථානායකතුමනි ඔබතුමා කියන ගරු රාජ්‍ය අමාත්‍යතුමනි එසේනම් මේ පිළිබඳව සොයා බලා කටයුතු කරන්න. ගරු මන්ත්‍රීතුමනි, ගරු රාජ්‍ය අමාත්‍යතුමනි මේ කරුණු දෙක ගැන සොයා බලා පිළිතුරු ලබා දෙයි. එම ප්‍රශ්නයේ දෙකම යම් කිසි විදියක වැදගත්කමක් තියෙනවා කියලා ගරු කථානායකතුමා කියනවා. මේක වැදගත්කම ගරු කථානායකතුමනි විශේෂයෙන්ම පළාත් ප්‍රධාන අමාත්‍යවරුන්ට උපදේශකවරු බඳවා ගන්න පුළුවන් එක්කෙනෙක් කියන කාරණය 2015 9/16 තිබුණු අමාත්‍ය මණ්ඩල රැස්වීමේදී තීන්දුව ප්‍රධාන ලේකම්තුමාට යවන. ඒ නිසා තමයි මේ ප්‍රශ්නය මම කලින් සඳහන් කළා ඔබතුමාට ගෙන. ඒ නිසා තමයි ඔබතුමා නියෝග කරන්න මේක හොයන්නේ කියලා. අද වෙනකම් මේ වෙනකම් උපදේශකවරු 8 දෙනෙක්ට දීමනා සහ කටයුතු කරන. ඒ අතරින් උපදේශකවරු 2 දෙනෙක්ට පළාත් සභාවේ වැටුප් 2ක් ගෙවුවා. මේ කියන කාරණා තමයි මම මතු කරේ ගරු කථානායකතුමනි. ඒ නිසා තමයි එමුතුමා එන්නේ නැත්තේ, දෙන්නේ නැත්තේ. විටින් විට මගදී හමුණාත් කියනවා මේක අහන්න එපා, මේක අහන්න එපයි කියලා. මොකද මේ අතිගරු ජනාධිපතිතුමා අගමැතිතුමා සියලු දෙනාම කියන හොරු අල්ලනවායි කියලා. හැබැයි පහුගිය ආණ්ඩු කාලේ ඒවා නෙමෙයි, මේ ආණ්ඩුවේ ඒවත් අල්ලන්න ඕනේ එතුමාලා කියනවා. ඒ නිසා මම හිතනවා මේ එමුතුමා විටින් විට සංගමමින් මේ කියන වංචාව සංගහන කටයුතු කරනවා. ඒ නිසා එතුමාගේ මම අහන්න තියෙන්නේ විශේෂයෙන්ම මේ විගණන විමසුමතුලක් තියෙනවා මේ උපදේශකවරු රටපවා පළස්සබා අරමුදලින් අරන් ගිලා තියෙනවා ගරු කථානායකතුමනි. සමේ පළාතේ ජනතාවගේ ප්‍රශ්නයක් මම අහන්න. අපේ පළාතේ මුදල්. සම මේක නැවත වතාවක් මෙහෙම කියෙද්දි මාධ්‍යයක තිබුණොත් මේක වහම අත්හිටුවාවි කියලා. එසේ තියෙද්දි ඔබතුමා නියෝග කරලා රාජ්‍ය අමාත්‍යතුමා පිළිරන් තාම ගෙවනවා නම් මේකට ගන්න තීන්දුව මොකද්ද කියලා මම ඔබතුමාගෙන් අහන්න.
ගරු අමාත්‍යතුමා වෙනවා නම් ඒක ඉතාමත්ම නරක
ප්‍රතිවිදක්. මෙතුමත් පළාත් සභා අමාත්‍යතුමත් අතර මේ ප්‍රශ්න හුමාරුව දිගින් දිගටම සිද්ධ වෙනවා. ඒ නිසා ඊළඟ ප්‍රශ්න වාරයේදී ඔය අතුරු ප්‍රශ්නෙත් යොමු කරොත් හොඳයි.
නැමෙයි නැත්ත ඔබතුමාට බැයිද අද මෙතනින්
මේක
යොමු කරලා එතුමාට වාර්තා කරන්න කියන්නේ
පොරොන්දුක් වුණා නම් අතුරු ප්‍රශ්න ආවොත් එතුමාට දැනුම් දෙන්න කියන්නේ.
ඔව් මේක එතුමා ඊළඟ සභාවේ වාර්තා කරන්න කියන්නේ.
අද එතුමා අසනීප තත්ත්වෙ නිසා එන්නේ නැහැ කොහොම මම ඒක දැනුම් දෙන්නම්.
ඔව් නීප තත්ත්වයක් නම් ඔබතුමා අතරම් පිළිගන්නවා. නමුත් මට වෙනම දුරකථන ඇමතුම ආවා මේ ප්‍රශ්නේ අහන්න එපයි කියලා මේ සභාවට. මේ විතරක් නෙමෙයි තව මහ ඇමතුමා පිළිගන්න පළාත පිළිගන්න ප්‍රශ්න මම අහනකොට මේවා වළක්වනවා කරු කථානායකතුමනි. එතන නිසා මේ ඔබතුමාම කාරුණික ඉල්ලනවා මට අවස්ථාවක් දෙන්න ගරු අමාත්‍යතුමාගෙන්ම මේක ඍජුව අහන්න අවස්ථාවක් ඇටියට මේ විශේෂ වැඩපිළිවෙලක් වෙදවල කරා.
විශේෂයෙන් මේ කරුණ ගැන එතුමාට පැහැදිලි කිරීමක් කරන්න ඔබතුමා දැනුවත් කියන්නේ. මොකද එහෙම ඒ සිද්ධියක් වුණා නම් ඒක හොඳ නෑ. ඒක පාර්ලිමේන්තුවල තපාසයක් එමයයි.
තව අතුරු ප්‍රශ්න අහන්න තියෙනවා. ඇහුවත් පළක් නැසෙ මම අහන්නේ නෑ. මට ඒ අතුරු ප්‍රශ්න එක අහන්න අවස්ථාව කවදද ගරු අමාත්‍යතුමා ලබා දෙන්න කඩු.
ඊළඟ ප්‍රශ්න වෙලාවේ ඔක්කොම අතුරු ප්‍රශ්න දාමු.
බොමේෂු.
ඔව් ගරු නානකාර්මැතුමා.
සාහිවිම පිණිස මෙවැනි ප්‍රශ්න තියෙනවා ගරුමන්තුමා මෙහි ප්‍රශ්න කරන අතර ඇමතිවරු උත්තර දිය යුතු අතර ඒවා අපේ රාජ්‍ය ගිනුම්කාරක සභාවට එව්වොත් අපට කටයුතු කළ හැකියි.
හොඳයි හොඳයි බොහොම ස්තුතියි ගරු සොනල් හඳුනෙති මැතිතුමා රාජ්‍ය ව්‍යවසාය සෞඛ්‍යාධන අමාත්‍යතුමාගේ ඇසීමට.
ගරු කථානායකතුමනි මම අහනවා.
කථානායකතුමනි රාජ්‍ය ව්‍යවසාය සංවර්ධන අමාත්‍යතුමා මාසයක් කල් ඉල්ලනවා ඒකට පිළිතුරු දෙන්න. මාසයක් කල් ඉල්ලලා තිබෙනවා.
තුන්වෙනි වතාවට මේ අහන්නේ දැන් කන්න දෙක තුනක් වගා කළා ඉවරයි. එතකොට
හොඳයි ඔබතුමාගේ අවධානය යොමු කරන්න අනිසාරේ කොහොමද පිළිතුරක් දෙන විදියට ගරු චමල් රාජපක්ෂ මහත්තයා ග්‍රාමීය ආර්ථික කටයුතු පිළිබඳ අමාත්‍ය මැසීමෙන් නැත. ගරු ප්‍රසන්න රණතුංග මහත්තයා බලන්න දෙවෙනි රාමෙදි ගරු චන්දිම ගමගේ මහත්තයා ගරු මහාචාර්ය අශු මාරසිංහ මැතිතුමා ගරු උදේ ප්‍රමාත් ගමන්පිල මැතිතුමා ගරු එස් ඒ මුතුකුමාර මැතිතුමා ගරු වාසුදේව ගරු මුතකාන් මැතිතුමා පළාත් සභා පළාත් පාලන මැතිතුමා ඇසීමට
පළාත් සභා පළාත් පාලන මැතිතුමා ඒ සඳහා සතියක් කල් ඉල්ලනවා.
ගරු වාසුදේව නානායකාර මැතිතුමා බන්ධනාගාර ප්‍රසංසක
මම අසමි.
ගරු කථානායකතුමනි බන්ධනාගාර හා ප්‍රතිසංස්කරණ පුනරුත්ථාපන නැවත පදිංචි කිරීම හා හින්දු කටයුතු ඇමතුමා සති දෙකක් කල් ඉල්ලලා තිබෙනවා ඊට පිටතුරු දෙන්න.
මෙමේ දැන් මේ ප්‍රශ්නේ අහන්නේ මේ තුන්වෙනි වතාවට ගරු කථානායකතුමනි දැන් මේ අනුව ගනු ලැබූ කාලය 6 මාසයකට කිට්ටුවේ.
හොඳයි ඒක අපි
ඔබතුමාගේ දැනගැනීම සඳහා
ගරු බුද්ධික පතේන ඇමතුමා සෞඛ්‍ය පෝෂණ දේශීය වෛද්‍ය ඇමතුමා ඇසීමට
මම අහනවා.
ගරු කථානායකතුමනි ආ එක සුදු හඳුන් කිලෝ 35යි රත් හඳුන් ආනයනය කර නැත. දෙක උගණ්ඩාව ඉන්දියාව ආ එක ඔව් ආ දෙක හඳුන් ශාකයේ ආයුර්වේද ඖෂධයක් ලෙස රූපලාවන්‍ය ශේස්ත්‍රයේද භාවිතාවන් නිසා නිශ්චිත වශයෙන් අවශ්‍යතාවය තක්සේරු කළ නොහැක. තුන පැන නොනගී. හතර වන සංරක්ෂණ දෙපාර්තමේන්තුව සුදු හඳුන් පැළ බෝකර ජනතාව අතර බෙදාහැරීම සිදු කරයි. ආයුර්වේද ඔසූයන්වල සුදු හඳුන් පැළ වගා කර බෙදාහරිනු ලබයි. මීට අමතරව පෞද්ගලිකංශය මගින්ද සුදු හඳුන් පැළ වගා කරනු ලබයි. ආයුර්වේද දෙපාර්තමේන්තුව යටතේ පවතින පින්න දූ ඔසූයනේ රත් හඳුන් පැළ වගා කර බෙදාහරිනු ලබයි. ඈ එක පැන නොනගී.
ගරු ඇමතුමාගේ මම දැනගන්නට කැමතියි පාසල් දරුවන් අතර ලොකු උනන්දුවක් තියෙනවා මේ පැළ වගා කිරීම පිළිබඳව. ඒ වගේම ඔබතුමා සඳහන් කරා පරිසර අමාත්‍යාංශයේ වන සංරක්ෂණ දෙපාර්තමේන්තුව පිළිබඳව. පරිසර අමාත්‍යාංශය සෑම පාසලකම අර බාලදක්ෂ ව්‍යාපාරය හා සමානම පදක්කම් ලබා දෙමින් දරුවන් උපස්තම්භනය කරමින් පරිසර නියම බට කණ්ඩායම් ක්‍රියාත්මක කරනවා. ඔබතුමාගේ ආයුර්වේද අමාත්‍යාංශය යටතේත් සිදු කරන මේ ආයුර්වේද ඖෂධ පැළ කටයුත්තේදී මේ පරිසර අමාත්‍යාංශයේ පාසල්වල ඉන්න පරිසර නියම බට කණ්ඩායම් සම්බන්ධ කරගත්ත සමෝදානික වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක කරන්න පුළුවන් නම් එක පැත්තකින් රටේ ආයුර්වේද ඖෂධ පැළ ගහනේ වර්ධනයක් ඇති වෙනවා අනිත් පැත්තෙන් පාසල් දරුවන් අතර යම්කිසි උනන්දුවක් ඇති වෙනවා. ඒ නිසා ඒ සඳහා යම්කිසි නිර්මාණශීලී වැඩපිළිවෙළක් අමාත්‍යාංශ දෙක ඒකාබද්ධව ක්‍රියාත්මක කරන්න පුළුවන්ද කියලා මම දැනගන්න කැමතියි.
පුළුවන්. කොහොම හොඳයි අදහස්.
පුළුවන්.
තනි වචනේ උත්තර නැතුව මම දැනගන්න.
මට කියන්න බෑ අපි අධ්‍යාපන අමාත්‍යාංශයත් එක්ක කතා කරලා ඒ වැඩපිළිවෙළ ආරම්භ කරන්න.
හොඳයි දෙවෙනි ප්‍රශ්නේ.
මගේ දෙවෙනි අතුරු ප්‍රශ්නය ඇත්තටම අපිට පේන අත්දැකීමක් තමයි විශේෂම සිංහරාජය අවටත් ඇතැම් ප්‍රදේශවල මේ වනයේ තියෙන සමහර ඖෂධමය පැලෑටි සහ ශාක ජනතාව කපා ගන්න. ඒකට හේතුව තමයි ඒ අයට ඒ ප්‍රදේශවල ඒක වගා කරගන්න අවස්ථාව නැතිකම. එහෙම වගා කරගන්න අවශ්‍ය පැලටික ගන්න විදියක් නැති නිසා. වේවැල් ගත්තත් එහෙමයි බංගල් ගෙට ගත්තත් එහෙමයි කැලේට ගිහිල්ලා කපා ගන්න. ඒකට හේතුව මේ මිනිස්සුන්ට පැල ටික දෙනවා නම් ওই කැලේට ගිහිල්ලා කැලේ කපන්න යන්නේ නැහැ. ඒ නිසා ආයුර්වේද දෙපාර්තමේන්තුවට පුළුවන්කම තියනවාද ඔය වන සීමාවේ බෆර් සෝන් එකක් විදියට මේ ඖෂධමය පැලෑටි වගා කිරීමේ වැඩපිළිවෙලකට ඇතුළත් වෙන්න.
වෙන් අපිට ඒ සීමාව ඕනේ නැහැ. අපිට ඔසු උයන් තිබෙනවා සෑහෙන ගණනාවක්. දැන් අපි එකෙන් එක ඒවා අලුතෙන් මේව කරලා වගා කිරීම පටන් අරගෙන තියෙනවා. එතකොට දැන් තවත් තියෙනවා විශාල ගණනාවක් අපේ විජමුලුක බණ්ඩාර ඇමතුමා ඉන්න කාලේ
මෙහ කොහෙද ඌවෙන් ගත්තේවා ඒ ඔක්කොම කැලෑ වෙලා තියෙන. දැන් අපි එකින් එක ආරම්භ කළා ඒවයි ඔසු පැල ඇත්තටම වගා කරනවා. ඒ ටිකේ වගා කරගත්තාම ඕන තරම් ඇති. ඒ තරම් විශාල අක්කර ප්‍රමාණය අක්කර 200කට වැඩි ප්‍රමාණයක් තියෙන ඔසුයන් වලට විතරයි.
හොඳයි තුංගේ.
ඔබතුමා දෙවැනි ප්‍රශ්නේදී දුන්නු කාරණයෙන් පැනනගින කාරණය මම විමසන්නේ. දැන් අද ඔබතුමා මේ ගරු සභාවට ඉදිරිපත් කරනවා මේ වෛද්‍ය පනතේ යම් සංශෝධන කීපයක්. ඒ කාලයට ගැලපෙන ආකාරයට. මේ වගේම තමයි අපේ ආයුර්වේද පනත. ඒකත් යල් පැන ගිය තත්ත්වයක තියෙන්නේ. ඒ ඒකටත් අලුත් පනතක් එනවා යනවායි කියලා පහුගිය ආණ්ඩුව කාලේ ඉඳලම හාව හුව විතරයි අන්තිමට තිබුණේ. ඒ නිසා ඔබතුමා වර්තමාන යහපාලන ආණ්ඩුව යටතේ දුම්කොළ සම්බන්ධ ගත්ත තීන්දුව, ඒ වගේම ඖෂධ ප්‍රතිපත්ති අඳුනලදීලා අද ඖෂධවල මිල පාලනය කරන්න ගත්ත තීන්දුව වගේම ආයුර්වේද පනත සම්බන්ධයෙන් ගන්න බලාපොරොත්තු වෙන විප්ලවීය පියවර මොකක්ද කියලා මම දැනගන්න කැමතියි. යුගයට ගැලපෙන ආයුර්වේද පනතක් වෙනුවෙන්
මේ වෙනකොටම අපි අරගෙන තියෙන්නේ. දැන් අපි මම කමිටුපත් කළා වාර්තාවක් අරගෙන තියෙනවා. තව නොබෝ දිනක අපි ඒක මේ මොනවාද ක්‍රියාත්මක කරනවා. එකක් තමයි පළවෙනියෙන්ම ආයුර්වේද දෙපාර්තමේන්තුව සෞඛ්‍ය දෙපාර්තමේන්තුව වගේ කොමසාරිස්වරුන්ගේ පාලනයෙන් ඉවත් කළා. ආයුර්වේද වෛද්‍යවරුන්වත් සහභාගි කරන පරිපාලනයට සහභාගි කරන විදියට සෞඛ්‍ය දෙපාර්තමේන්තුව වගේ ආයුර්වේද දෙපාර්තමේන්තුවක් හැදීම එක. දෙක තමයි ආයුර්වේද වෛද්‍ය සභාව. ඒකත් කිසිම ක්‍රමවේදයක් නැතුව තිබෙන්නේ නිකම් මිනිස්සු ඊටන් කොමසාරිස්වරු ඊටන් වෛද්‍ය සභාවින්. ඒ නිසා මේ ශ්‍රී ලංකා වෛද්‍ය සභාව වගේ ඒ හා සමාන වෛද්‍ය සභාවක් මෙව කරන්නට මම කමිටුවක් පත් කළා. ඒකේ වාර්තා දැන් අරගෙන මට ලබා දීලා තියෙනවා. ටික දවසකින් අපි ඒකත් කරනවා. ඒ වගේම පැරණි පුස්කොළ පොත් ඔක්කොම දැන් මම මේ නවීන සිංහල භාෂාවට සිංහල සහ දෙමළ භාෂාවට පරිවර්තනය කරන්න පරිවර්තකෙන් දාලා ඒ පැරණි මේව කළා. ඒ පැරණි පාරම්පරික වෛද්‍යවරුන්ගෙන් අරගෙන අපි මේව කළ තියෙනවා. ඒ වගේම මේවා පිළිබඳව පර්යේෂණ කරන්නට අපි ඇමරිකාවේ ටෙක්සාස් රයිස් විශ්වවිද්‍යාලයත් එක්ක එහි අපේ ශ්‍රී ලාංකික කට්ටිය මේ හර්බල් මේවා එක ගැන මේව කරනවා. ශාක වෛද්‍ය මේව ගැන මේ විකල්ප වෛද්‍ය ක්‍රම ගැන ඒගොල්ලොත් එක්කත් ආරම්භ කළ තියෙනවා. අපි ලංකාවෙත් ඇති වෙනකම් මේ ටිකේ පර්යේෂණ කරලා මේක ඉදිරිපත් කරන විද්‍යාත්මකව මේකේ තිබෙන වැදගත්කම මොකද අද බොහෝ වෙලාවට හොයාගෙන තියෙනවා. මේ බටහිර වෛද්‍ය විද්‍යාවට බැරි දේවල් මේවා කරන්නට. අනිත් එක මේ බටහිර වෛද්‍ය විද්‍යාවේ තියෙන සියලුම ඖෂධ අද ඒක කෘතිම හදුවට ආරම්භ වුණේ ශාකවලින් හදාගන්න මේක ඔබතුමා දන්නවා මට වැඩි හොඳට. ඉතින් ඒ නිසා අපි මේ විශාල වැඩ කොටසක් දැන් අපි ඒකයි ආයුර්වේද ෆාමකෝපිය එකක් නෑ. ඒක හදන්නට දැන් අපි ලෑස්ති කරලා තියෙනවා. ඒක ආචාර්ය අර කමල් පෙර වගේ කට්ටියව දාලා මේ ඒ වගේ මොකද හුඟක් හොඳ උගත් කට්ටිය ඉන්නවා. අනෙත් එක ආයුර්වේද ශල්‍ය කර්ම අපි දැන් ආරම්භ කරලා තිබෙනවා. අපි 43ක් විතර ආයුර්වේද ශල්‍ය කර්ම කරලා තියෙනවා මේ පිළිකා රෝගවලට. මේ දැන් අපි පියවුරු පිළිකා එක කරන්නේ ඔක්කොම මුළු පියවරම අයින් කරනවානේ. මේක එහෙම නෙවෙයි, මේකේ ටියුමර් එක විතරක් අයින් කළා. අර ලිම්ෆැටික් මාර්ගයෙන් ඒවා සෙකන්ඩරිස් වලට ට්‍රීට් කළා. ඉතාමත්ම සාර්ථක ප්‍රතිඵල අපි අරගෙන තියෙනවා. ඒ නිසා අපි මේ අවුරුද්දේ ජාත්‍යන්තර සම්මේලනයක් පවත්වනවා. පිටරට සියලුම විකල්ප මේ වෛද්‍ය ක්‍රම මෙහාට මේ සියලුම ඒ විශේෂඥවරු ලංකාවට ගෙනල්ලා එකට එකව වෙලා මේව කරන්න. මොකද කොරියාවේ වෙනම තියෙනවා, චීනයේ වෙනම තියෙනවා, එතකොට හෝමියෝපති එක තියෙනවා ජර්මනියේ, එතකොට ලංකාවේ දේශීය වෛද්‍ය ක්‍රම, ඉන්දියාවේ ආයුර්වේදය, සිද්ධි, යුනානි, මේ ඔක්කොම මේව කළා. එක අපිට මේ එක එක ඒවයි තිබෙන මේ ප්‍රතිකාර ක්‍රම ගැනීමේ වැඩපිළිවෙලක් අපි ආරම්භ කළ තියෙනවා.
හරි බොහොම ස්තුතියි ගරු සොනිල් හඳුනැත්ති මැතිතුමා අධිකරණ අමාත්‍යතුමාගේ ඇසීමට.
මහානාගර කතානායකතුමනි,
ගරු කතානායකතුමනි, එතුමාගේ ප්‍රශ්නයට පිළිතුරු A1 ඔව්, A2 අධිකරණ රෙජිස්ට්‍රාර් 3 ශ්‍රේණිය සඳහා පදනම් දෙකක් යටතේ බඳවා ගන්නා අතර ඊට අදාළ සුදුසුකම් 5 සඳහන් පරිදි වේ. විවෘත පදනම පුරප්පාඩු වලින් 25% සඳහා බඳවා ගැනේ. වයස අවුරුදු 20ට නොඅඩු, වයස අවුරුදු 30ට නොවැඩි නීතිඥවරයින් හෝ පිළිගත් විශ්වවිද්‍යාලවල උපාධිධරයන් හෝ ඊට සමාන වෘතිය හෝ අධ්‍යාපන සුදුසුකම් ඇති වෙනත් යම් තැනැත්තන්. කාර්යාල කළමනාකරණය සහ ගිණුම් පටිපාටි පිළිබඳ පළපුරුද්දක් ඇති අයට වැඩි සැලකිල්ලක් දක්වනු ලැබේ. සීමිත පදනම පුරප්පාඩු වලින් 75% බඳවා ගනී. අවුරුදු 10කට නොවැඩු අඛණ්ඩ සතුටුදායක සේවා කාලයක් කිරීම, අධිකරණ ලිපිකාර සේවය, අධිකරණ භාෂණ පරිවර්තක සේවය, අධිකරණ ලඝු ලේඛක සේවය සහ අධිකරණ යතුරු ලේඛක සේවය යන සේවා එකක හෝ වැඩි ගණනක සේවයේ නියුතු සේවයේ ස්ථිර කරනු ලැබූ උපලේඛනගත රජයේ නිලධාරියෙකු වීම, සීමිත තරඟ විභාගය සමත් වීම. තුන්වෙනි එක ඔව්. හතර නැත. අධිකරණ සේවා කොමිසම සඳහා උපලේඛනගත නිලධාරීන් බඳවා ගැනීමේ සේවා විවස්ථාවේ 7.2 ආවගන්තියේ ප්‍රතිපාදන අනුව සම්මුඛ පරීක්ෂණයට කැඳවා ඇත. ආ පැන නොනගි.
ගරු කථානායකතුමනි, මගේ පළවෙනි අතුරු ප්‍රශ්නේ එතුමගේ දෙවැනි පිළිතුරට අදාළව ලබා දුන්නා මේ අධිකරණ රෙජිස්ට්‍රාර් 3 වෙනි ශ්‍රේණියට බඳවා ගැනීමේදී පදනම් දෙකකින් විවෘත තරග විභාග පදනමත් සීමිත පදනමිනුත් බඳවා ගන්නවා කියලා මට දැනගන්න කැමතියි. දැන් පහුගිය කාලයේ අවසානයේට මේ විවෘත පදනමින් 125ක් බඳව ගත්තේ කවදද කියලා.
ඒක මට පැහැදිලි පිළිතුරක් දෙන්න බෑ අහන්න නැතුව.
ඔව්, මොකද දැන් ඔබතුමාගේ පිළිතුරේ අඩංගු කාරණාවක් නිසාමයි මම මේක අහන්නේ. මේකයි වැදගත්කම ඔබතුමා ගරු අමාත්‍යමාගේ අවධානයට හරි යොමු කරන්න. මම දන්න තරමට මෑත අවුරුදු 10ක 15ක විතර ඉඳලා මේ 125 විවෘත පදනම තිබුණට ඒකෙන් බඳවගන්නේ නැහැ. ඒ නිසා මේ අසාධාරණේ විශාල ප්‍රමාණයකට එක පිරිසකට සිද්ධ වෙනවා. දැන් ඔබතුමාගේ ඊළඟට 4 වෙනි ප්‍රශ්නේදී තියෙනකොට මේ 3 වෙනි ශ්‍රේණියේ නිලධාරීන් 200ක් විතර 2 වෙනි ශ්‍රේණියට ඉල්ලුම් කරලා තියෙද්දි ඒ අය නොසලකා මේ බඳවා ගැනීම කරනවා කියන එක ඒක හානියක් සිද්ධ නොවෙනවයි කිව්වට ඔබතුමා 3 වෙනි පිළිතුර දුන්නු මේ කාරණාව අනුව ගත්තොත් ඒකට බලපෑමක් වෙනවා. ඒ මොකද මේක විවෘත පදනමකුත් නැති කරලා විවෘත 125න් බඳවා ගැනීමත් නොකර තියෙන තත්ත්වයක් යට තමයි ඒ අයට කිසිම ඉඩක් හම්බෙන්නේ නැහැ. එහෙනම් මම හිතන්නේ නැවත මේ ගැන සලකා බලන්න කියලා ගරු අධිකරණ ඇමතුමාගෙන් ඉල්ලීමක් කරන්න. මොකද අධිකරණයේ ශේෂ්ත්‍රයේම එවැනි අසාධාරණයක් සිද්ධ වෙනකොට කියන්න වෙන තැනකුත් ඒ අයට නැති නිසා
මම අවධානය යොමු කරනවා.
හොඳයි බෞද්ධජි. ගරු බුද්ධික පතිරණ ඇමතුමා, ස්වදේශ ගරු ස්වදේශ කාර්යතුමිය ඇමතුමාගේ ඇසීමට
මම අහනවා.
ගරු කථානායකතුමනි, අයන්න එක අදාළ නොවේ වන්නේ සිංහලයන් නොමැති බැවින් අදාළ නොවේ. අයන්න දෙක අදාළ නොවේ. අයන්න 3 අදාළ නොවේ. අයන්න 4 අදාළ නොවේ. ඇයන්න අදාළ නොවේ. වැඩිදුරටත් පොඩි පැහැදිලි කිරීමක් හැටියට අම්පාර දිස්ත්‍රික්කයේ පාඩම්පත්තු ප්‍රදේශයේ වන්නේ සිංහලයන් ජීවත් වන ග්‍රාම නිලධාරී වසම් නොමැති නිසා තමයි ඒ පිළිතුර සපයන්නේ.
තානායකතුමනි, මේ නම පිළිබඳ ගැටලුවක් තිබුණා වුණත් ඇත්තටම 1818 පළමු නිදහස් අරගලයේ, ඕක කැරල්ල නෙමෙයි, ඇත්තටම කැරල්ල කියන එක වැරදි, 1818 පළවෙනි නිදහස් අරගලයෙන් පස්සේ ගල් ඔයත් කුඹුක්කන් ඔයත් හැඩ ඔයත් ආශ්‍රිතව රැඳුණු පිරිසක් ඉන්නවා. ඒ අයටම අනන්‍යුණු අනන්‍යතාවයන් තියෙනවා. විශේෂයෙන්ම අම්පාර දිස්ත්‍රික්කයේ හුලන්නුගේ සහ බක්මිටියාව අවට තමයි මේ අය ජීවත් වෙන්නේ. ඒ අය සුවිශේෂී ප්‍රජාවක්. ඉතින් ඒ නිසා දැන් අපි කියමු වන්නියේ ඉඳලා ගිහිල්ලා ඒ ගමේ ජීවත් වෙද්දී දැන් වන්නි සිංහලෙන් කියන්නේ නැතුව ඇති. හැබැයි ගරු ඇමතුමා පිළිගන්නවද 1818 පළමු නිදහස් අරගලයෙන් පසුව අරගලයේ නායකයන් හිරබත් කද්දී නැත්නම් මරාදමද්දී නැත්නම් රටින් පිටුවහල් කරද්දී ඒ තනිවුණු ප්‍රජාව අද සුවිශේෂී කණ්ඩායමක් ලෙස මාසදාන් කරපු ප්‍රදේශවල ජීවත් වෙනවා කියන එක.
මං හිතන්නේ ගරු කථානායකතුමනි, මේක මං හැන්සාඩ් ගත කරන්නම් කතාවෙන් පස්සේ එක කොළේයි තියෙන්නේ. මේකේ ඇත්තටම KB මානව මහතා විසින් නුවර ජනවහරේ සම්බන්ධයෙන් ලියපු පිටුවංක XX IX කියන පිටුවත්, ඒ වගේම 1635 1687 සම්බන්ධයෙන් රොබර්ට් නොක්ස් මහත්මයා ලියපු පොතේ සඳහන් වෙන කරුණුත්, ඒ වගේම ගිරා සංදේශයේ 134 වෙනි ඡේදයේ සඳහන් වෙන කරුණුත්, ඒ වගේම ගුණසේකර ගුණසෝමයන් විසින් ලියූ පානම්පත්වේ ජන ඇතිනි හා ජන විශ්වාසයන් පිළිබඳ ග්‍රන්ථී තොරතුරුත් අනුව එතුමා කියපු ආකාරයට 1918 ඒ කියපු ප්‍රදේශවල සිටින පිරිස් සම්බන්ධයෙන් වෙනම ඓතිහාසිකව සඳහන් වෙන්නේ ඒ අනුව මේ පිටුව මං හන්සාඩ්ගත කරන්න වැදගත් ප්‍රශ්නයක් නිසා ඉතිරි කාරණා එතුමාට පැහැදිලි කරන්න පුළුවන් වෙනත් ආකාරයකට ප්‍රශ්න ඉදිරිපත් කළා.
එහෙම හොඳයිද ගරුමන්?
ගරු ඇමතුමනි ඔබතුමා ඔය සඳහන් කරපු ඔය සඳහන් කරපු කාරණේ තුලම ඔබතුමා බැලුවොත් මම දන්නේ ඔතන තොරතුරු දීලා තියෙනවද කියලා. මේ මම කියපු දේ මං ඊට වක්කීමෙන් කියන්නේ 1818 පළවෙනි නිදහස් අරගලෙන් පස්සේ ගල්ඔය කුමුක්කන් ඔය හැඩෝය ආශ්‍රිතව මේ පිරිස ඉන්නවා. ඕක මම දන්නේ ඕකේ ඕක කියලා තියෙනවද කියලා. මේ හැබැයි දැන් එහෙම පිරිසක් ඉන්නවා. දැන් මේ සභාවේදී අපි කිව්වොත් එහෙම පිරිසක් නැහැ කියලා. ඒ අය වන්නි සිංහලයන් කියලා අද හඳුන්වන්නේ නැතුව ඇති. ඒ වගේම හුලන්නුගේ සහ බක්මිටියා. එතකොට දැන් එහෙම නැහැ කියලා කිව්වොත් මේක සජීවී විකාශයක්. එතකොට මේ මිනිස්සුන්ට අපි ඩිස්ක්‍රිමිනේට් කරා වෙනවා. ඒ නිසා මම කියනවා ඔබතුමාට කරුණාකර නිලධාරි කණ්ඩායමක් යවලා හොයලා බලලා ඒ අයට තියෙන සුවිශේෂී ප්‍රශ්න පිළිබඳව විශේෂ අවධානයක් යොමු කරන්න කියලා.
මේ ගරු කතානායකතුමනි එතුමා ඉදිරිපත් කරන ආකාරයට විශේෂයෙන්ම එතුමා කියපු බක්මිටියා වැව ගම්මානයත් ඒ වගේම හුලන් ඔය ගම්මානයත් ඒකින ප්‍රදේශ සම්බන්ධයෙන් වෙනත් විස්තරයකුයි සඳහන් වෙන්නේ. ඒ අනුව වන්නි සිංහලයන් කියන එක ගිරා සංදේශයේ සහ වෙනත් ඉතිහාස පොත්වල සඳහන් වෙන වෙනත් ආකාරයකට. ඒ නිසා වන්නි සිංහලයන් මෙතෙන්ට අදාළ වෙන්නේ නැහැ. හැබැයි මෙතන 1818 වෙල්ලස්ස කැරලෙන් පසුබසින අවස්ථාවේදී සිටි පිරිස් වනගත වූ පිරිස් සහ ඒ කණ්ඩායම් සම්බන්ධයෙන් වෙනම ඉතිහාසයක් සඳහන් වෙනවා. ඒ ඉතිහාසය ඉදිරිපත් කරන්න පුළුවන් ගරු මන්ත්‍රීතුමාගේ දැන ගැනීම
සඳහා. හොඳයි හොඳයි. ඒ මොනවද?
තුන්වෙනි අතුරු පස්සේ ඇත්තටම ඒ පිරිස තමයි ගරු කතානායකතුමනි. දැන් ඒ කැරල් මේ පළවෙනි නිදහස් අරගලයට ලංකාවේ විවිධ ප්‍රදේශවලින් පරණ උඩරට රාජධානීට අයිති පිරිස ආවා. ඇයිලේ ඒ අය වනගත වුණා. ඒතොර ඒ අයගෙන් පැවතෙන ඔය පානම්පත්තුවේ ඩිංගිරි අම්මාය වගේ කවි ජනශ්‍රුති වලට එකතු වුණේ ඒ ප්‍රජාවත් එක්ක. එතකොට දැන් ඒ අය අද නගරයත් එක්ක ගමත් එක්ක සම්බන්ධකම් තිබුණත් ඒ අයගේ සංස්කෘතික විවිධත්වය තුළ ඒ අයට යම් යම් ගැටලු සාගතත්වයන්ට මුණ දීලා තියෙනවා. ඒ නිසා මම ඔබතුමාගෙන් ඉල්ලනවා ඉතා කාරුණිකව ඔබතුමා පුළුවන් නම් අමාත්‍යංශ නිලධාරී කණ්ඩායමක් යවලා එහේ ප්‍රාදේශීය ලේකම්තුමාලා සහ ග්‍රාම නිලධාරීතුමාලාත් එක්ක මේ අය ගැන හොයලා ඒ අයගේ සුවිශේෂී ප්‍රශ්න පිළිබඳ හොයලා ඒ අයට සාධාරණයක් කරන්න කියලා.
අර කතානායකතුමනි අත වශයෙන් ඒ ගැන දැනට සොයන්න අවශ්‍ය වෙන්නේ අපේ අමාත්‍යංශ සතු ඒ තොරතුරු තිබෙනවා. ඒ තොරතුරු අපි නැවත ඉදිරිපත් කරනම් ගරු මන්ත්‍රීතුමාගේ දැන ගැනීම සඳහා. මේ පිටුව මම හැන්සඩ් ගත කරන්නේ අවසර ඉල්ලනවා ගරු කතානායකතුමනි වැදගත් ප්‍රශ්නයක් නිසා.
හොඳයි බොහොම ස්තුතිය. දෙවෙනි වටය දෙවෙනි ප්‍රශ්න ගරු එස් වීරෙන්දිරන් මැතිතුමා ප්‍රශ්න අහනවද? Anybody raising that question from the opposition? Right. ආනො.
ගරු කතානායකතුමනි අධ්‍යාපන මැතිතුමා සති දෙකක් කල් ඉල්ලනවා.
අංක තුන ගරු ටී රංජිත් සොයිස මැතිතුමා අග්‍රාම මැතිතුමා ජාතික ප්‍රතිපත්ති ආර්ථික කටයුතු මැතිතුමා ඇසීමට
ආන ප්‍රශ්න.
ගරු කතානායකතුමනි සති දෙකක් කල් ඉල්ලනවා.
අංක 6 ගරු චමල් රාජපක්ෂ මැතිතුමා ග්‍රාමීය ආර්ථික කටයුතු පිළිබඳව මැතිතුමා ඇසීම
ආන ප්‍රශ්න.
ලබාගත ගන්න. හොඳයි. 7 ගරු ප්‍රසන්න රාජතුංග මැතිතුමා සෞඛ්‍ය පෝෂණ ආදේශය ගරු අමාත්‍යවා සභාගත කරනවා
ගරු කතානායක.
හොඳයි. අංක 8 ගරු චන්දිම ගමගේ මැතිතුමා විදුර්මල
ගරු කතානායකතුමනි චන්දිම ගමගේ මන්ත්‍රීතුමා වෙනුවෙන් මම මේ ප්‍රශ්න අහනවා.
හොඳයි. ගරු මහාචාර්ය අශෝක් මාර්සිංහ මැතිතුමා විදුලි බල පුරන්ජනී බලශක්ති අමාත්‍යතුමා ඇසීමට
සති දෙකක් කියලා හිනු තුනයි.
10 ගරු උදේ ගමන් පිළ මැතිතුමා විදේශ කටයුතු මැතිතුමා ඇසීමට
කතානායකතුමනි මේ ප්‍රශ්න මම
අහනවා. අධ්‍යක්ෂ එච්චරයිනේ. ප්‍රධාන කටයුතු අදින කරුණ ප්‍රධාන කටයුතු ආරම්භයේදී යෝජනා පාර්ලිමේන්තුවේ ගරු සභානායකතුමා වරප්‍රසාද සම්බන්ධ ප්‍රශ්න. පාර්ලිමේන්තු මන්ත්‍රී ආචාර්ය ජයපති වික්‍රමරත්න මහතා විසින් තමන්ගේ වරප්‍රසාද කඩුවේ ඇති බවට
I move it, sir.
සභාවේ ගද
අය
ගරු විමල් වීරවංශ මැතිතුමා
ගරු කතානායකතුමනි, ඔබතුමාට ස්තුතිවන්ත වෙනවා මේ අවස්ථාව ලබා දීම පිළිබඳව. මම රිමාන්ඩ් බන්ධනාගාරගත කරනු ලැබීමෙන් අනතුරුව මේ සතියේ තමයි පළමු වතාවට පාර්ලිමේන්තු සභාවාරයන් පැවැත්වුණේ. ඊයේ සහ පෙරේදා මේ සභාවට පැමිණෙන විට ගරු කතානායකතුමනි, සාමාන්‍යයෙන් බන්ධනාගාර නිලධාරීන් පොලිස් ආරක්ෂාව බලාපොරොත්තු වෙනවා පාර්ලිමේන්තු මන්ත්‍රීවරයෙක්ව පාර්ලිමේන්තුවට රැගෙන යාමේදීත්. ඒ අනුව ඔවුන්නේ ඉල්ලීම කරන්නේ ශ්‍රේෂ්ඨ බලකා මූලස්ථානයේ බඹලපිටියේ ඉල්ලීම කරාම පහුගිය දින දෙකේම පොලිසියේ නිලධාරීන් දෙදෙනා අවි සමග පැමිණියේ ප්‍රමාද වෙලා. ඒ නිසා ගරු කතානායකතුමනි, මට මේ සභාව ආරම්භ වෙන අවස්ථාව වන විට මේ සභා ගැබට එන්න තියෙන අවස්ථාව අහිමි වුණා පසුගිය දින දෙකේදී. අදත් නියමිත වෙලාවට පිටත් වෙන්න බැරි වුණා ගරු කතානායකතුමනි. බඹලපිටිය ශ්‍රේෂ්ඨ බලකා මූලස්ථානයේ නිලධාරීන් ඊයේ හවස බන්ධනාගාර දෙපාර්තමේන්තුවට දැනුම් දීලා තිබුණා හවස දෙකට පමණ ඔවුන්ට පොලිස් ආරක්ෂාව සඳහා නිලධාරීන් එවන්න නොහැකි බව, ඉන් අනතුරුව බන්ධනාගාර දෙපාර්තමේන්තුවේ නිලධාරීන් ඒ බම්බලපිටිය ශ්‍රේෂ්ඨ බලකා මූලස්ථානයේ නිලධාරීන් සමග සාකච්ඡා කරාම නැවත අද පෙරවරුවේ නිලධාරීන් දෙදෙනෙක් එවන්න පොරොන්දු වෙලා තිබුණා. නමුත් අද උදෑසන කතා කරනකොට නියමිත වෙලාවට ඔවුන් නැහැ. පසුව සාකච්ඡා කරනකොට ඒ අය එහෙම දෙයක් කරන්න බැඳී නෑ කියන විදිහේ ප්‍රතිචාරයක් තමයි ගරු කතානායකතුමනි ලැබුණේ. ඒ අනුව අද පෙරවරු 9:35 පමණ බන්ධනාගාර දෙපාර්තමේන්තුවේ ඉහළ නිලධාරීන් බම්බලපිටිය ශ්‍රේෂ්ඨ බලකා මූලස්ථානයේ සාජන් වීරසිංහ නැමැත්තාට කතා කරාම ඔහු දැනුම් දුන්නා අපට නිලධාරීන් නෙවන්න විදියක් නෑ කියලා. ඉන් අනතුරුව බන්ධනාගාර නිලධාරීන්ට සිද්ධ වුණා ගරු කතානායකතුමනි, බන්ධනාගාර පොලිසිය කියන අංශයක් තිබෙනවා ඒ නිලධාරීන් දෙදෙනෙකු සමග මාව මේ පාර්ලිමේන්තුවට එවන්න. ඉතින් මගේ ප්‍රශ්නය ගරු කතානායකතුමනි, ඔබතුමා මගින් ඔබතුමා මේ කාරණය ගැන සංවේදීවි කියලා මම බලාපොරොත්තු වෙනවා. මට අයිතියක් තිබෙනවා මේ සභාව ආරම්භ වෙන්න මොහොතකට පෙර මේ ආසනයට එන්න, ඇවිල්ලා මේ සභාවේ කෙරෙන සංවාදවලට අවශ්‍ය වුණොත් සහභාගී වෙන්න. නමුත් පසුගිය දින දෙකේම ඒ උදේ කාලයේ මැදිහත් වීමේ අවස්ථාව මගහැරිච්ච නිසා මා ඊයේ හවස යන ගමන් ඔවුන්ගෙන් ඉල්ලා හිටියා හෙට පෙරවරුවේදී මේ වැරද්ද වෙන්න දෙන්න එපා, කරුණාකරලා මට නියමිත වේලාවට කලින් එතනට යන්න අවස්ථාව හදන්න කියලා. එසේ තිබීදී තමයි පොලිසිය මේ කාරණේ කරේ. මම මේ චෝදනාව එල්ල කරන්නේ බන්ධනාගාර නිලධාරීන්ටම නෙවෙයි, ඔවුන් නිසි පරිදි පොලිසියට මේ ගැන දන්වනවා. නමුත් ඒක නිසි පරිදි සිද්ධ වෙන්නේ නැහැ. ඒ නිසා ගරු කතානායකතුමනි, කරුණාකරලා මේ සභාව පැවැත්වෙන දිනයන්හිදී උදේ ආරම්භ වීමට පෙර, එහෙම නැත්නම් 1:30 ආරම්භ වෙනවා නම් ඒ වෙලාවට පෙර මේ සභාවට පැමිණ මේ සභාගර්භයේ රැඳී සිටීමට අවශ්‍ය වන ආකාරයට ඒ අවශ්‍ය නියෝග දීලා මගේ ඒ වරප්‍රසාදය රැකදීමට කටයුතු කරන්න කියලා මම ඔබතුමාගෙන් ඉතාම කාරුණිකව ඉල්ලා සිටිනවා. ඒ වගේම පොලිසිය මේ අනුගමනය කරන ක්‍රියාපටිපාටිය, මහජන නියෝජිතයෙක් මම නෙවෙයි, මේ සභාවේ අපි කවුරු වුණත් ඒ තත්ත්වයට පත් වුණොත් ඒ මහජන නියෝජිතයාගේ අයිතිය රැකෙන්න ඕන. පොලිසියට ඉතාම ඔවුන්ට අභිමත ආකාරයට ඒ පිළිබඳ තීරණ ගන්න තියෙන හැකියාව කුමක්ද කියන ප්‍රශ්නෙත් ඔබතුමා විමසලා ඒ සම්බන්ධ ගැටලුව निराකරණය කරන්න කටයුතු කරන්න කියලා මම ඉදා වුණ කමින් ඉල්ලා
හිටියා. හොඳයි ගරු මන්ත්‍රීතුමා, මම ඒ ගැන අද බන්ධනාගාර නිලධාරී සමගත් එවන් පොලිසිය සමගත් කතා කරනවා. ඒ වගේම ඔබතුමාට නියම වෙලාවට පැමිණීමේ අයිතිය ගරු මන්ත්‍රීවරයෙක් වශයෙන් තියෙන මම පිළිගන්නවා. එසේ ගරුත්වය ආරක්ෂා කරන මම අවශ්‍ය පියවර අද ගන්නම්. ප්‍රධාන කටයුතු වෛද්‍ය සංශෝධන පනත් කෙටුම්පත ෆයිසල් කාසිම් මැතිතුමා.
மருந்து கட்டளை சட்டத்தின் 105வது அதிகார சட்டத்தில் 13 மற்றும் 43 ஏ பிரிவுகளில் திருத்தங்களை மேற்கொள்வதற்கான இரண்டாவது வாசிப்பு குழு விவாதத்தில் கலந்து கொள்வதற்கு நான் மகிழ்ச்சி அடைந்தேன். இதன் நோக்கம் என்னவென்றால், பல் மருத்துவ பட்டதாரிகள் வரையறுக்கப்பட்ட உள்ளக பயிற்சி, தட் மீன்ஸ் இன்டர்ன்ஷிப் வழங்குவதாகும். பல் மருத்துவ பட்டதாரிகள் மருத்துவ கட்டளை சட்டத்தின் கீழ் உள்ளக பயிற்சி ஒன்றை வழங்க வேண்டும் என இலங்கை மருத்துவ சபையும் கோரியுள்ளது. ஏனைய வைத்தியர்களுக்கு வழங்கப்பட்டதைப் போல் பல் மருத்துவர்களுக்கும் இதற்கு முன்னர் உள்ளக பயிற்சி வழங்கப்படாமலே நேரடியாக தொழிலில் அமர்த்தப்பட்டனர். இலங்கை மருத்துவ சபையின் பல் மருத்துவர்களுக்கு உள்ளக பயிற்சி இன்றி தொழில் புரிவதன் மூலம் பதிவாளர்களை பதிவுகளை மன்னர் வழங்கியது. ஆனால் இம்முறை பயிற்சி ஒன்றை பல் மருத்துவ பட்டதாரிகள் வழங்குவதற்கு மருத்துவ கட்டள சட்டத்தின் 105வது அதிகார சட்டத்தில் 43வது மற்றும் 43A பிரிவுகளை திருத்துவதன் மூலம் ஏற்பாடுகள் வேண்டும் என்பதற்காக இதற்காக உத்தேச சட்ட வரைவின் 2வது பிரிவு 4வது உபப்பிரிவை நீக்குவதற்கும் மருத்துவ கட்டள சட்டத்தின் 20வது பிரிவுக்கு உரித்தான ஏனைய திருத்தங்களை மேற்கொள்வதற்கும் இத்திருத்தங்களை கொண்டு வருவதன் மூலம் உள்நாட்டிலோ வெளிநாட்டிலோ மருத்துவ பட்டம் பெற்று இலங்கை மருத்துவ சபையின் பதிவு செய்வதற்கும் முன்னதாக உள்ள பயிற்சி ஒன்றை பெற முடியும். இந்த கட்டளை சட்டத்தின் கீழ் 105வது அத்தியாய மருத்துவ சட்டத்தின் கீழ் 43 பிரிவை திருத்துகின்ற என்பதுடன் புதிய பிரிவான 43 ஆவணாவை இதன் மூலம் ஏற்பாடுகளுக்கு இசைவாக 43 ஆம் பிரிவிலே தேவையான திட்டங்களை கூட்டமைப்பதாகும். இதேபோன்று முதன்மை சட்டத்தின் புதிய பிரிவான 43 ஆனா மற்றும் 43 ஆவணா ஒன்றை சேர்ப்பதுடன் புதிய பிரிவுகளின் முதன்மை சட்டத்தின் கீழ் பல் வைத்தியர்களை தற்காலிகமாக பதிவு செய்வதற்கு ஏற்பாடு செய்வதற்கும் மற்றும் தற்காலிகமாக பல் வைத்தியர்களை பதிவு செய்யப்பட்ட ஆட்களின் உரிமைகளை கொடுப்பதற்கும் வழிவகுப்பதும் ஆகும். இதன் 2வது நோக்கம் இப்பயிற்சியை இவர்களுக்கு அளிப்பதன் மூலம் ஓரல் மெக்ஸோஃபேஷியல் போன்ற வசதிகளை உள்ளக வைத்தியசாலை சத்திர சிகிச்சை நிபுணரின் மேற்பார்வையின் கீழ் பயிற்சியை வழங்குதல். இவ்வாறு பயிற்சிகளை வழங்கும் போது இவர்கள் கிளினிக் வார்டுகள் சத்திர சிகிச்சை நிலையங்கள் சேவைகளை செய்வதுடன் அவர்கள் அவசர அழைப்பு அவசர பரிமாறிப்பு சேவையில் ஈடுபடுதல். இவர்களுக்கு இவ்வாறான பயிற்சிகளை வழங்குவதற்குரிய ஒழுங்குகளை பச்சை பிரதி பணிப்பாளராயினால் மேற்கொள்ளப்பட்டுள்ளது. இவ்வாறு கட்டளை சட்டம் திருப்படுத்தப்படுமானால் பல் வைத்தியர்களின் நிபுணத்துவமும் சேவையும் மேம்படுகின்றது. இதன் மூலம் இலங்கையில் மக்கள் பற்றுவாதார நிலையங்களை நகர கிராம பகுதிகளே முன்னேற்றம் அடைய முடியும் என்பதை நாங்கள் எதிர்பார்க்கின்றோம். உண்மையிலே இந்த பச்சீச்சை இந்த சட்டத்தின் மூலம் ஒரு நல்ல சேவையை எமது நாட்டு மக்களுக்கு பெற்றுக்கொள்வதற்கான இந்த இதை நாங்கள் இன்று இந்த பாராளுமன்றத்துக்கு கொண்டு வருகின்றோம். உண்மையிலே இலங்கை பற்றுவாதார சேவை 1925 ஆரம்பிக்கப்பட்டது. அப்போது அந்த சுவாதார சேவை அமைச்சின் மூலமாகவும் மானசபை சுவாதார அமைச்சின் மூலமாகவும் மக்களுக்கு வழங்கப்பட்டு வருகின்றது. அமைச்சில் உள்ள பற்சுவார சேவை நாயத்தினால் மேற்கொள்ளப்பட்டு வருகின்றது இந்த சேவை. இருந்தாலும் கூட இன்று கிட்டத்தட்ட 1574 பல் வைத்தியர்கள் இலங்கையில் இருக்கின்றார்கள். இதேபோன்று 53 பல் வைத்திய நிபுணர்கள் இலங்கையில் இருக்கின்றார்கள். 420 பாடசாலையிலே டென்டல் தெரஸ்வீட் அது அரசு துறையிலே செய்கின்றார்கள். இன்று இந்த சேவையின் மூலம் கூடுதலான பணத்தை இந்த சேவைக்காக நாங்கள் செலவழிக்க வேண்டியிருக்கின்றது. ஏனென்றால் பல் சிகிச்சை என்று கூறும்போது அதுக்குரிய உபகரணங்கள் கூடுதலான பணத்தை செலவழிப்பதன் மூலம் இந்த சேவையை நாங்கள் இந்த மக்களுக்கு கொண்டாடுகின்றோம். இருந்தாலும் சபாநாயகர் அவர்களே, 2002 வருடங்களுக்கு எமது அமைச்சர் டாக்டர் ராஜேந்திர சேனாரத்ன அவர்கள் இந்த அரசை அந்த அரசின் மூலம் அவர் இந்த அமைச்சை பாரம் எடுத்ததன் பின் இன்று கிட்டத்தட்ட 150% வைத்தியசாலைகளில் ஆல்மோஸ்ட் அதனுடைய தரங்கள் உயர்த்தப்பட்டதை நாங்கள் காணுகின்றோம். இவையின் மூலம் இன்று அமைச்சர் அவர்களின் சில தீர்க்கமான முடிவின் காரணமாக இன்று நாட்டிலே உள்ள மக்களுக்கு முழுமையான சேவையை நாங்கள் பெற்றுக் கொடுத்துகின்றோம். இன்று வைத்திய சுகாதார சேவையிலே முழுமையான சேவையை இன்று எமது அமைச்சர் மூலம் நாங்கள் வழங்குவதை காணுகின்றோம். இருந்தாலும் கூட நாங்கள் நிறைய குறைபாடுகளும் இருப்பதை நாங்கள் காணுகின்றோம். உண்மையிலே சொல்லப்போனால் அண்மையிலே கல்முனை அஷ்ரஃப் ஆதார வைத்தியசாலையிலே மூளை அதாவது நரம்பு ஒன்று மூளையில் வெடித்ததன் காரணமாக ஒரு அந்த நோயாளியை அங்கு கல்முனை அஷ்ரஃப் வைத்தியசாலையில் இருந்து நாங்கள் கண்டி வைத்தியசாலை கொண்டு வந்து அன்று அந்த நோயாளிக்கு அன்று இரவோடு இரவாக வைத்தியம் பண்ணி அந்த நோயாளியை நாங்கள் மீண்டும் கல்முனை அஷ்ரஃப் வைத்தியசாலை கொண்டு சென்றதை நாங்கள் கண்டோம். உண்மையிலே இது மிகவும் கவலைக்குரிய விடு. ஏனென்றால் கண்டி வைத்தியசாலை, கண்டி அரசு வைத்தியசாலை எடுத்துக்கொள்ளும் போது அந்த வைத்தியசாலை கிட்டத்தட்ட ஏழு மாகாணங்களுக்கு இன்று அது உதவி செய்து கொண்டிருக்கின்றது. ஆகவே நான் இன்று இந்த விடயத்தை பற்றி நான் அமைச்சரிடம் கூறியிருக்கின்றேன். அது மட்டுமல்ல நிதி அமைச்சரிடம் கூறும் போது இவைகளுக்கு முக்கியமாக பணங்கள் நாங்கள் பரவன் இருக்கின்றது. இதன் மூலம் வெளிநாட்டு பணங்களை பெற்று சரி இந்த கண்டி இந்த அரசு ஆதார வைத்தியசாலையை நாங்கள் தரம் வைக்க வேண்டியது எமது கடமையாக இருக்கின்றது. ஏனென்றால் எமது அதாவது ஏழு மாகாணங்களில் உள்ள அவசர சிகிச்சைகளுக்காக நாங்கள் இன்று கண்டி வைத்தியசாலையை நோக்கி வர வேண்டியிருக்கின்றன. இந்த கண்டி வைத்தியசாலை தரமுகத்தப்பட வேண்டியது தரமுகத்திருந்தாலும் கூட அங்கு உள்ள சரியான வார்டுகள், சரியான ஆப்ரேஷன் தியேட்டர்கள் இல்லாமையின் காரணமாக இன்று இந்த நோயாளிகள் அவசியப்படுத்திட்டு நான் கவலையடைகின்றேன். இருந்தாலும் கூட இன்று உங்களுக்கு தெரியும், இன்று எமது நாட்டிலே தொற்றா நோயின் காரணமாக இன்று மிகவும் மோசமான நிலையிலே இன்று மக்கள் பாதிக்கப்பட்டு நான் காணுகின்றோம். இன்று இந்த தொற்றா நோயின் காரணமாக உங்களுக்கு தெரியும், அதாவது இந்த நோயை நாங்கள் கட்டுப்படுத்துவதற்காக அரசாங்கம் எமது அமைச்சு இந்த வருடம் தீவிரமான ஒரு வேலை திட்டத்திலே நாங்கள் இயங்கியிருக்கின்றோம். இருந்தாலும் கூட மக்கள் தங்கள் நிலைகளை மாற்றிக்கொள்ளாத பட்சத்தில் இன்று இந்த நோய்கள் இன்று மிகவும் பரவி கொண்டு போகின்றன. இருந்தாலும் கூட இன்று நமது அமைச்சர் அவர்கள் ஒவ்வொரு மாகாணத்திலும் உள்ள வைத்தியசாலையை தரம் உயர்த்த வேண்டும் என்ற ஒரு காரணம் இருக்கின்றது. இன்று சில உண்மையிலே இன்று சொல்லப்போனால் நாங்கள் எமது பகுதிய வளத்தில் நாங்கள் இந்த வைத்தியசாலைகளை நாங்கள் தரம் உயர்த்தாலும் கூட எமது ஆள் பணிகள் எங்களுக்கு குறைய இருக்கின்றது. உண்மையிலே இன்று நாங்கள் இன்றைக்கு இலங்கை நாட்டிலே சுகாதாரத்தை நாங்கள் மேம்படுத்த வேண்டும் என்றால் கிட்டத்தட்ட 5000 டாக்டர்கள் இன்று தேவை இருக்கின்றன. அதேபோன்று கிட்டத்தட்ட 8000 நர்சஸ் மார்களுக்கு தேவை இருக்கின்றன. இன்று கன்சல்டன்ட்மார் தேவை இருக்கின்றன. ஆனால் உண்மையிலே எங்களுக்கு இலங்கையிலே 2000 கன்சல்டன்ட்மார் தான் எங்களுக்கு இருக்கின்றார்கள். ஆனால் எமது அமைச்சரின் தூர பயணத்தை கொண்டு செல்வதற்கு மிகவும் எங்களுக்கு ஒரு இடைஞ்சலாக இருக்கின்றது. இதற்கு நாங்கள் வேறு வெளிநாட்டு உதவிகள் மூலம் இவர்களை கொண்டாட முடியுமா என்று நாங்கள் யோசித்து பார்த்தா கூட இங்குள்ள வைத்திய சங்கங்கள் எங்களுக்கு அதுக்கு அனுமதி இல்லாமல் இருப்பதை நாங்கள் காணுகின்றோம். எங்களுக்கு அது ஒரு சவாலாக வருகின்றது. ஆகவே எவ்வாறு நாங்கள் இந்த நாட்டில் உள்ள மக்களின் சுகாதார நிலையை நாங்கள் எவ்வாறு மேம்படுத்தப் போகின்றோம் என்கிற நிலை இப்போது கேள்விக்குறியாக இருக்கின்றது. உண்மையில் உங்களுக்கு தெரியுமோ தெரியாது, இன்றைக்கு ஒரு பைபாஸ் சர்ஜரி செய்வதற்கு கிட்டத்தட்ட 2 ஆண்டுகள் நாங்கள் தங்கியிருக்க வேண்டியிருக்கின்றன. ஸ்டென்ட் ஒன்று மாற்றுவதற்கு கிட்டத்தட்ட 6 மாதங்கள் தங்கியிருக்க வேண்டியிருக்கின்றன. இவைகளுக்கு எங்களிடம் ஆதாரமாக எங்களிடம் ஆட்பணிகள் இல்லாத காரணத்தில் பிரச்சனையால் இவை பிரச்சனையை தொடர்ந்து நின்று கொண்டு போகிறது. இதை கட்டுப்படுத்துவதற்கு இதை கட்டுப்படுத்துவதற்காக அமைச்சர் அவர்கள் ஒரு குழுவை நியமித்திருந்தால் எங்களுடைய அமைச்சிலே முன்னாள் டிஜியின் தலைமையிலே ஒரு நியமித்து அந்த குழுவின் மூலம் தனியார் வைத்தியசாலை நாங்கள் எவ்வாறு பாவிக்கலாம் என்கிற ஒரு சிந்தனையிலே எமது அமைச்சர் அவர்கள் அதில் ஈடுபட்டு கொண்டிருந்தார்கள். அது கூட இன்னும் நிறைவடைய நிலையில் இருக்கின்றது. ஆகவே இந்த சேவையை நாங்கள் நிவர்த்தி செய்வதற்கு ஒரு பெரிய ஒரு வேலை திட்டத்தை செய்ய வேண்டியிருக்கின்றது. இதற்காக பண உதவி இன்று எமது வரவு செலவு திட்டத்திலே இன்றைக்கு எமது அமைச்சுக்கு கூடுதலான பணங்கள் ஒதுக்கப்பட்டாலும் கூட நாங்கள் இவை கூடுதலான பணங்கள் ஒதுக்கியும் கூட எதிர்காலத்திலே நாங்கள் எமது மக்களுக்கு அதாவது அவசரமான சேவைகளை நாங்கள் இன்னும் செய்ய முடியாத நிலையில் நாங்கள் இருந்து கொண்டிருக்கின்றோம். இவைகளுக்கு பணங்கள் தேவைப்படுகின்றன. நாங்கள் அண்மையில் நிதியமைச்சரிடம் பேசிய போது நிதியமைச்சர் அவர்கள் சொன்னார், நாங்கள் இருக்கும் கடன் சுமையிலே இன்னும் நாங்கள் கடன் பெற்றுக்கொள்ள முடியாது என்ற நிலையை கூறியிருக்கின்றார். இருந்தாலும் கூட இந்த சுகாதாரம் சம்பந்தமாக இருக்கும் பிரச்சனையை நாங்கள் பார்க்கும்போது எமது மக்களை நாங்கள் இன்று சுகாதார அமைச்சு காப்பாற்ற வேண்டிய ஒரு நிலையில் நாங்கள் இருக்கின்றோம். இதற்கு பணங்கள் தேவை இருக்கின்றன. ஆகவே நான் நிதியமைச்சரை நான் கேட்டுக்கொள்வது என்னவென்றால், நாட்டில் பணச்சுமை அதாவது கடன் சுமை இருந்தாலும் கூட ஓரளவுக்கு எமது சுகாதார அமைச்சை பற்றி சிந்திக்க வேண்டிய நிலையில் இருக்கின்றோம். இன்று நாங்கள் எந்த வைத்தியசாலைக்கு போனாலும் கூட ஆட்களுக்குரிய தேவைப்பாடு இன்னும் இருக்கின்றன. டாக்டர் தேவைப்படுகின்றன, நர்சஸ் தேவைப்படுகின்றன, அட்டண்டன்ஸ் தேவைப்படுகின்றன. இது மாகாண சபையிலே மாகாண சபை அமைச்சிலையோ இல்லை மத்திய அரசாங்கம் அமைச்சிலோ இந்த பிரச்சனை தொடர்ந்து இருந்து கொண்டிருக்கின்றன. ஆனால் அரசாங்கத்துக்கு அவ்வாறான வேலைத்திட்டத்துக்கு ஈடு கொடுக்க முடியாத நிலை இருக்கின்றன. உண்மையிலே அமைச்சரவையிலே இந்த டெங்கு நோய் கட்டுப்படுத்துவதற்காக 1500 பேரை வேலைக்கு அமர்த்தும்படி எமது அமைச்சர் அவர்களை வேண்டு கொடுக்கிறாங்க. அமைச்சரவை அங்கீகாரம் கொடுத்திருந்தது. இருந்தாலும் கூட எமது மேனேஜ்மெண்ட் சர்வீஸிலே அதுக்கு ஆரம்ப கட்டமாக 500 பேர் தான் நீங்கள் எடுக்க வேண்டும் என்று கூறினார்கள். நாங்கள் 500 பேரை நாங்கள் கேட்டு, அதாவது கொழும்பு மாவட்டத்துக்கு மட்டும் நாங்கள் 750 பேர் கேட்டிருந்தோம். இருந்தாலும் கூட இன்று இந்த மழை பெய்யும் காரணத்தினால் இன்று நாடு பூராக இன்று இந்த டெங்கு நோய் இன்று முக்கியமாக அம்பாறை மாவட்டத்திலே மட்டுமல்ல அம்மாந்தோட்டை மாவட்டத்தில் மட்டுமல்ல இன்று நாடு பூராக இந்த மழையின் பின்
கூடப்போகின்றது.
ஆக இவ்வாறான நிலையிலே நாங்கள் இந்த மேனேஜ்மெண்ட் சர்வீஸ் அல்லது நிதி அமைச்சர் கேட்டுக்கொள்வது, எங்களை நீங்கள் எங்களை பின்தள்ள முடியாமல் பின்தள்ளாமல் எங்களுக்கு சுகாதார அமைச்சுக்குரிய பணங்களையும் அதன் சேவைகளையும் எங்களுக்கு அவசரமாக செய்து தர வேண்டும் என்று கேட்டுக்கொண்டு எனது பேச்சை முடிக்கிறேன். நன்றி.
தேங்க்யூ வெரி மச். ஆனரபிள் செல்வம் அடிக்கலாதன்.
நன்றி சபாநாயகர் அவர்களே. இன்றைய சுகாதார அமைச்சகங்கள் வருகின்ற விடயங்கள் சார்பாக கருத்துக்கள் சொல்லலாம் என்றிருக்கின்றேன். எங்களுடைய அமைச்சர் உண்மையிலே சித்த வைத்திய சுகாதாரத்துறையின் முக்கிய பங்காற்றுகின்ற அமைச்சராக இருக்கிறார். மன்னார் மாவட்டத்தை பொறுத்தமட்டிலே எங்களுடைய வைத்தியசாலை மிகவும் பழைய கட்டிடங்களோடு, அங்கே எங்களுடைய துணை அமைச்சர் பேசியது போல ஆள் பற்றாக்குறை, வைத்திய பற்றாக்குறை, நர்ஸ் பற்றாக்குறை, இப்படியான வளங்கள் பற்றாக்குறையோடு இருந்து கொண்டு இருக்கிறதை உங்களுடைய கவனத்துக்கு நான் கொண்டு வர விரும்புகின்றேன். நீங்களும் நான் பேசுகின்ற போது நீங்களும் அதிலே கவனம் செலுத்துவதாக சொல்லியிருந்தீர்கள் அமைச்சர் அவர்கள். அதிலே கவனம் செலுத்த வேண்டும், ஏனென்றால் நீங்கள் உண்மையிலே இந்த சுகாதாரத்துறை ஏற்கனவே பல துறையிலே அமைச்சராக இருந்திருக்கிறீர்கள். கடத்தொழிலே மிக ஒரு நேர்மையான முறையிலே உங்களுடைய பணியை செய்திருக்கிறீர்கள். அதே போல் இந்த சுகாதாரத்துறையிலே கூடுதலாக இந்த சித்த வைத்திய முறையையும் எங்களுடைய இந்த எங்களுடைய சுகாதாரத்துறையின் வளர்ச்சியையும் நீங்கள் பாதுகாக்க வேண்டும். அப்பொழுது தான் எங்களுடைய மக்களுடைய ஆரோக்கியம் சரியாக இருக்கும் என்று நான் நினைக்கின்றேன். இந்த டெங்கு என்பது மிக மோசமான ஒரு ஆள்கொல்லி நோயாக இருக்கின்ற சமயத்தில் எங்களுடைய வன்னி பிரதேசத்திலே அது குறைவாக இருந்தாலும் அதற்கான ஆள் பலங்கள் அதை உடனடியாக போர்க்கால அடிப்படையிலே செய்கின்ற நிலையை நீங்கள் உண்டு பண்ண வேண்டும் என்பது என்னுடைய கருத்து. எங்களுடைய வன்னி மாவட்டத்திலே நீங்கள் வடமான சபையோடு சுகாதார அமைச்சரோடு இணைந்து நீங்கள் பல விடயங்களை செய்கிறீர்கள் என்பது எங்களுக்கு தெரிந்திருந்தாலும் கூடுதலாக அவர்களோடு இணைந்து எங்களுடைய வன்னி மாவட்டத்திலே கூடுதலான கிராமங்கள் அங்கே பிள்ளப்பரு வார்டு கூட பிள்ளப்பரு கிளினிக் கூட இல்லாத ஒரு நிலை, அவசர சிகிச்சை கூட இல்லாத நிலையிலே எங்களுடைய கிராம மக்கள் இருக்கிறார்கள். அங்கே போக்குவரத்து என்பது சரியான 2-3 கிலோமீட்டர் தூரத்திலே அந்த போக்குவரத்து நடந்து போகின்ற வாய்ப்பை கொண்டிருக்கின்ற கிராமங்கள் இருக்கின்றன. அந்த கிராமங்களிலே எங்களுடைய வடமாகாண சுகாதார அமைச்சரையும் நீங்களும் கலந்தாலோசித்து இதற்கான நடவடிக்கைகளை உடனடியாக செய்ய வேண்டும். ஏனென்றால் உங்களுடைய அந்த அமைச்சு பதவியின் கீழ் இருக்கின்ற விடயங்களை நீங்கள் நன்கு கவனிக்கக்கூடியவர் என்ற ரீதியிலே இதை நான் வினயமாக கேட்டுக்கொள்கிறேன். ஏனென்றால் கூடுதலாக எங்களுடைய வன்னி பிரதேசத்திலே மாவட்ட வைத்தியசாலைகள் உட்பட கிராம வைத்தியசாலைகள் கூட ஆளணி என்பது மிக மோசமாக இருக்கிறது. குறிப்பாக முல்லைத்தீவு மன்னார் வைத்தியசாலைகள் இன்னும் கூடுதலாக மெருகேற்றப்பட வேண்டும் என்பது என்னுடைய கருத்து. அந்த வகையிலே மன்னாரிலே பார்த்தீர்கள் என்றால் ஒரு செயல்பாடு என்பதை நீங்கள் மிக முக்கியமான கவனம் செலுத்த வேண்டும். ஏனென்றால் அங்கே ஒரு சரியான நிர்வாக முறை அங்கு மிக ஒரு தளம்பல் நிலை இருந்து கொண்டிருக்கிறது. அந்த வகையிலே அந்த எங்களுடைய மன்னார் வைத்தியசாலையின் முக்கியமான செயல்பாடுகளாக பார்க்கின்ற போது மிஷினரிஸ் அது இல்லாத நிலை காணப்படுகின்றது. அதிலே வைத்தியர்களை நீங்கள் கூடுதலாக போட வேண்டும். குறிப்பாக எங்களுடைய மன்னார் மாவட்ட வைத்தியசாலை மெருகோட்டப்பட வேண்டும் என்பது என்னுடைய கருத்து. எங்களுடைய துணை அமைச்சர் எங்களுடைய தமிழ் பேசுகின்ற ஒரு சகோதரர் என்ற அடிப்படையிலே அவரும் இதிலே கவனம் செலுத்த வேண்டும் என்று நான் இச்சந்தர்ப்பத்திலே கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். அதைவிட ஒரு முக்கியமான விடயத்தை நான் இங்கு குறிப்பிட வேண்டும். எங்களுடைய அமைச்சு பேச்சாளராக இருக்கின்ற போது தயவுசெய்து அமைச்சரவர்கள் கவனம் செலுத்த வேண்டும். ஹொனரபிள் மினிஸ்டர் துணை, நீங்கள் ஒரு அமைச்சு பேச்சாளராக இருக்கின்றீர்கள். உங்களுடைய கருத்துக்களை நான் இந்த உண்ணாவிரதம் காணாமல் போனவர்கள் சார்பாக நீங்கள் சொன்ன கருத்துக்களை பத்திரிகைகளை பார்க்கக்கூடியதாக இருந்தது. நான் உங்களிடம் இணையமாக கேட்பது என்றால் ஏற்கனவே அவர்கள் அந்த தங்களுடைய உறவுகளை தேடி அலைந்து அவர்களெல்லாம் வறுமை கோட்டுக்கு கீழ் இருக்கிறவர்கள். இப்பொழுது மழை காலம், அந்த உண்ணா நோன்பு 4வது நாளாக இருக்கிறது, நடைபெற்று கொண்டிருக்கிறது. இப்பொழுது வைத்தியர்களின் அந்த அவர்கள் சொல்லுகின்ற விடயம், ஒருவருக்கு சுகர் நிறைய நன்றாக குறைந்திருக்கிறது, நாளைய தினம் அவர்களுடைய நிலவரம் எப்படி இருக்கும் என்று சொல்ல முடியாது என்று சொல்லுகிறார்கள். நான் உங்களிடம் வினயமாக கேட்பது, நீங்கள் ஒரு அமைச்சரவை பேச்சாளர் ரீதியிலே இந்த அரசு சார்ந்த நேற்றைய தினம் பிரதமர் அவர்கள் தன்னுடைய பதிலை இங்கு எடுத்து சொன்னார்கள். ஜனாதிபதி அல்லது பிரதமர் அல்லது உங்களுடைய அமைச்சரவையிலே ஒரு உடனடியாக அங்கு சென்று ஒரு தீர்க்கமான தீர்வை நீங்கள் சொல்லி அந்த உண்ணா நோன்பை முடித்து கொள்வதற்கான நடவடிக்கையை மேற்கொள்ள வேண்டும். ஏனென்றால் மழைக்காலம் அந்த பெரிய அளவிலே இன்னும் 1000க்கு மேலே இன்றைக்கு மக்கள் இருந்து கொண்டிருக்கிறார்கள். இன்னும் அது கூடுதலான மக்கள் பெருவெள்ளமாக மாறுகின்ற ஒரு நிலை காணப்பட போகிறது. இருந்தாலும் அவர்களுடைய அந்த உண்ணா நோன்பு இருக்கின்ற அந்த வயசான அம்மாமார்களின் நிலைமையை நீங்கள் இந்த அரசாங்கம் கவனத்தில் எடுக்க வேண்டும். நீங்கள் ஒரு முக்கியமானவர், அதுவும் வைத்தியத்துறையிலே அமைச்சராக இருக்கின்றவர், ஒரு மனிதாயுமானம் கொண்டவர் என்ற அடிப்படையிலே நீங்கள் இதிலே கவனம் எடுத்து அந்த அவர்களுக்கு ஒரு உத்தரவாதத்தை கொடுக்க வேண்டும். இங்கே இருந்து யாராவது முக்கியமான அமைச்சு சென்று நீங்கள் இப்போ தமிழர் எங்களை சுவாமிநாதனை அனுப்புவதாக சொல்லப்பட்டிருந்தது, அதைவிட ஒரு முக்கியமான அமைச்சராக அல்லது ஒரு பிரதமர் அனுப்பிய ஒரு ஆளை அல்லது ஜனாதிபதி அனுப்புகிற ஒரு அமைச்சராக யாராவது ஒரு முக்கியமான அமைச்சரை அனுப்பி அவர்களுடைய அந்த அவர்களை பாதுகாக்கின்ற பொறுப்பு உங்களிடம் இருக்கிறது. ஆகவே இந்த சந்தர்ப்பத்தில் பிரதமர் அவர்களிடமும் ஜனாதிபதியிடமும் நான் கோரிக்கை விடுகின்றேன். இந்த விடயத்தில் நீங்கள் வெறும் பேச்சளவிலே நாங்கள் கருத்துக்கள் அதாவது பதில் சொல்வது என்பதை விட நேரடியாக அவர்களிடம் சென்று இந்த விடயத்தை கையாள வேண்டும் என்ற ஒரு கோரிக்கையை நான் வினயமாக உங்களிடம் கேட்டுக்கொள்கிறேன். என்றால் உங்களால் முடியும், அந்த வகையிலே அதை நீங்கள் செய்ய வேண்டும். இந்த உண்ணா நோன்பு தொடர்ச்சியாக 4வது நாளை தாண்டப்போகிறது. இன்னும் பல பல இடங்களிலே உண்ணா நோன்பு தொடங்கியிருக்கிறார்கள், சிறையிலே தொடங்கியிருக்கிறார்கள். மாணவர் பேரவை அன்றைக்கு கிளிநொச்சியிலே செய்கிறது. இப்படி தொடர்ச்சியாக பரவலாக இந்த உண்ணா நோன்பு அவர்கள் எல்லாரும் ஒன்றாக ஒரே இடத்திலே வந்து அந்த உண்ணாவிரதத்தை செய்ய வேண்டும் என்பது என்னுடைய கோரிக்கை. நீங்கள் ஒவ்வொரு இடத்திலும் நீங்கள் செய்வது என்பது ஒரு ஒரு விழிப்புணர்வை அல்லது ஒரு ஒரு உணர்வு பூர்வமான செயல்பாடாக இருக்காது. நீங்கள் அப்படி இருப்பதாக இருந்தால் நீங்கள் அந்த பவுனியாவிலே வந்து அவர்களோடு இணைந்து நீங்கள் இந்த அடையாள உண்ணாரதங்களை மேற்கொள்ள வேண்டும் என்பதை நான் இந்த சந்தர்ப்பத்திலே சொல்லிக்கொள்ள விரும்புகின்றேன். ஆகவே அமைச்சர் அவர்கள் இதிலே முக்கிய கவனம் செலுத்த வேண்டும். யாரையாவது ஒரு உத்தரவாதத்தோடு நீங்கள் சொன்னது போல காணாமல் போனவர்கள் நாங்கள் இருக்கின்றவர்கள், அதாவது எத்தனை பேர் சிறையில் இருக்கிறார்கள் அந்த விவரங்கள், ஒரு படத்தை ஒரு அம்மையார் வைத்திருக்கிறார், ஜனாதிபதியோடு பள்ளி பிள்ளைகள் இருக்கிறார்கள், அதிலே அந்த குழந்தை இருக்கிறது. ஆனால் அந்த எத்தனையாம் ஆண்டு தெரியவில்லை, எந்த பாடசாலை என்று தெரியவில்லை. எங்களுடைய புதிய ஜனாதிபதியோடு அவர் சுகாதார அமைச்சராக இருக்கின்ற போது அந்த படம் எடுக்கப்பட்டிருக்கு. அவை இப்படியான விடயங்கள் இருக்கிறது. அதுகளை அவர்கள் உதாரணப்படுத்தி கொண்டு அது உண்மையாக தன்னுடைய குழந்தை பெண் பிள்ளை இருக்கிறார் என்று சொல்லி அவர்கள் நினைத்து கொண்டிருக்கிறார்கள். ஆகவே இதற்கு முழு பொறுப்பும் அரசாங்கம் சொல்லியாக வேண்டும். கடந்த அரசாங்கத்திலே தான் இந்த 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 அட்டூழியங்கள் நடைபெற்றது. கண்முன்னாலே ஒப்படைக்கப்பட்ட விடுதலை புலிகளோடு இருந்தவர்கள் வர வேண்டும் என்று பெரிய அளவிலே செய்தி சொல்லி அவர்கள் சரணடைந்து கண்முன்னாலே ஒப்படைக்கப்பட்டவர்கள் என்று இல்லை என்பது அந்த போன அரசாங்கமும் பதில் சொல்ல வேண்டும். இந்த இந்த அரசாங்கத்தின் கடமையும் இதில் இருக்கிறது என்பதை நான் இங்கு குறிப்பிட விரும்புகின்றேன். சபாநாயகரிடமும் இதை நான் ஒரு வினயமாக கேட்கின்றேன். எங்களுடைய அந்த வயசான அம்மாமார் அவருடைய உயிரை பாதுகாப்பதற்கு இந்த உயர் சபையிலே நீங்கள் நடவடிக்கை எடுக்க வேண்டும். எடுக்கின்ற போதுதான் அவர்கள் ஒரு வறுமை கோட்டுக்குள் ஒரு நேர சாப்பாட்டோடு தான் தங்களுடைய வாழ்க்கையை செலுத்தி வந்தவர்கள். ஆகவே சபாநாயகர் அவர்களே, நீங்களும் இதிலே அக்கறையோடு, நீங்களும் ஒரு மனிதாபிமான உள்ளங்கொண்டவர் என்ற ரீதியிலே இதிலே நீங்களும் நடவடிக்கை எடுத்து அவருடைய உண்ணா நோன்பை ஒரு ஒரு உத்தரவாதத்தோடு நிறுத்துவதற்கான முயற்சியை நீங்கள் மேற்கொள்ள வேண்டும். இல்லையென்றால் ஒரு பாரிய அளவிலே இந்த உண்ணாவிரத போராட்டம் நிச்சயமாக நடைபெறும் என்பதை இங்கு நான் குறிப்பிட விரும்புகின்றேன். ஆகவே பேசுவதற்கு வாய்ப்பளித்ததற்கு நன்றி கூறி விடைபெறுகிறேன். நன்றி.
Thank you very much.